ஓம் We from Srimad Rajchandra Mission, the Kendra, believe on the spiritual drive to awaken the human consciousness about the infinite happiness residing in every one of us. Darek vyakti ni andar anant anandi samruti padin chhe. Ani pratyek ghara te anant sudhi pahunchvani is baat kare chhe. Toye aapde janiye chhiye ki vyakti sadai thi anandi dura jare chhe. Mission nu purpose chhe કે વ્યક્તિને સત્સંગના માધ્યમથી જાગૃત કરે અને મેડિટેશનના આધારે એક્સપિરિયન્સ કરવામાં મદદ કરે. આ પ્રયોગ માટે આપ બધા જ અહીંયા આવેલ છો તેને મોસ્ટ વેલકમ. સેશનમાં પ્લીઝ તમારા બધા મોબાઈલ એક વાર ચેક કરી લીજો કે એ સારી મોકલે. થેન્ક યુ.
પરિભાષાઓ ક્યાંક ઝાંખી પડી ગઈ છે. ધર્મ એટલે આનંદ, ધર્મ એટલે શાંતિ, ધર્મ એટલે પ્રેમનો વહેતો પ્રવાહ. આ બધી ડેફિનેશન થોડી ધૂંધળી પડી ગઈ છે, ઝાંખી પડી ગઈ છે અને એના બદલે ધર્મના નામે દોડાદોડી, ધર્મના નામે અશાંતિ, ધર્મના નામે માલુતારું, ધર્મના નામે એક એક નવા નવા સંપ્રદાય ઉભા કરવા, આ બધું ક્યાંક ચાલુ થઈ ગયું છે. ઇન્ડિયાના સમાજમાં પણ આ જુદી હતી અને સમજાતું નહોતું કે આ રીતે તો આ મનુષ્ય દેહે ધર્મની પ્રાપ્તિ, ધર્મની અનુભૂતિ કેવી રીતે થાય. તેમાં પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃતો મળી. ભગવાન મહાવીરની જ વાતને કોઈ આપણી ભાષામાં રિપીટ કરી ગયું તે આ પુરુષ. કંઈ જ પોતાનું નવું નથી કીધું, એમ નથી કીધું કે અલગથી એક નવો પંથ મારો જાગ, નવો પંથ મારો એક અલગથી ડેવલપ કરું છું, એવું નથી કીધું. ભગવાન મહાવીર જે અનુભવ કરીને કહી ગયેલા એ જ વાતને પરમ કૃપાળુ દેવે આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં કીધું. અને તમે તો અહીંયા લખાવ્યું પણ છે, વેરી ફેલ્ટ વેરી ગુડ. કાલે જયારે બિંદેશ પ્રભુએ આવીને કીધું કે અમે આત્મ સુધી લખાવી છે, મેં કીધું અહીંયા જરૂર મુમુક્ષુ રહેતા લાગે છે. એકદમ સમજાય જ ગયું, કારણ કે આત્મ સિદ્ધિ અહીંયા લખાવી એનો મતલબ જ છે કે તમે આત્માની સિદ્ધિ કરવાનું કઈ પ્રયોજન છે તમારું. આત્માની સિદ્ધિ અનુભૂતિ જેનું પ્રયોજન હોય એને એકવાર આત્મ સુધી તો સમજવી કમ્પલસરી કમ્પલસરી. પણ લોકોને છે ને ફાવે ઓછું. જરા મહાવીર વાત કરી ગયા પ્રાકૃતમાં અને કૃપાળુ વાત કરી ગુજરાતીમાં, એટલે લોકોને આ જે ફેરફાર થાય ને ઓછો ફાવે. એટલે એમ થાય કે ના ના, આ કેવી રીતે મોક્ષનો માર્ગ હોય? પણ સૌથી શોર્ટેસ્ટ મોક્ષ માર્ગ કોઈ બતાવી ગયું છે ને આપણને, તો આજના સમયમાં, આજના માઇન્ડસેટ પ્રમાણે, આજની ભાષામાં તો તે આ પુરુષ છે. અને મહાવીરના જ વચનને રિપીટ કર્યું છે અને કોઈ જગ્યા એવું નથી લખ્યું કે એવું અમે કહીએ છીએ. અનંત જ્ઞાનીઓએ કીધું એવું અમે અનુભવ કરીને કહીએ છીએ એવું લખ્યું. તમે કહેશો કે એવું તો અમે પણ કહીએ, અનંત જ્ઞાનીએ કીધું એવું અમે કહીએ, પણ વચમાં અનુભવનો સ્લેબ છે ને એ આપણો મિસ થઈ જાય છે. આપણે પણ અનંત જ્ઞાનીઓએ કીધું એ આપણે પણ કહીએ, પણ અનુભવ કર્યા વગર બોલ્યા કરીએ છીએ, અને એટલે આપણા બોલવામાં તાકાત નથી. જયારે આ પુરુષના બોલવામાં એટલી તાકાત છે કે આજે ભી 100-100 વર્ષો પછી પણ એની આત્મસ્થિતિ બોલાતા આપણને કંટાળો નથી આવતો. અમે લોકો તો જેમ જેને ક્રમ હોય એને રોજે જ બોલવાનું હોય તો હજી કંટાળો નથી. આજકાલના જે ફિલ્મી સોંગ હોય ને એ પણ 2 મહિનાની અંદર આપણને કંટાળો આવી જાય કે બસ હવે બંધ કરો. મૂવીના સોંગમાં કંટાળો આવે પણ ભગવાનના જે વચન છે ને હજી બોલતા આપણને કંટાળો આવતો નથી, એ જ એ પુરુષનું યોગ બળ અને એનું સત આપણને બતાવી રહ્યું છે. શ્રીમદ રાજચંદ્ર એટલે એક એવું વ્યક્તિ જેને ભગવાન મહાવીરની વાતને રિપીટ કરી, નંબર 2 આપણી ભાષામાં રિપીટ કરી. આપણી ભાષામાં અત્યારે તમે આગમ લઈને બેસો તમને સમજવા માટે કોક જોશે, એમ તો આ પુરુષના આ વચન સમજવા પણ કોક જોશે જ, આપણી મેળે નહીં સમજાય, તો પણ ચાન્સીસ છે કે આમાં ઇન્ટરેસ્ટ ડેવલપ થાય. એ માધવી અને પ્રાકૃત ભાષામાં તો આપણને કઈ સમજાય જ નહીં એવું થઈ ગયેલું. ત્યાં એક એક કાળમાં કોક કોક એવા યુગ પ્રધાન પુરુષો આવે છે કે જે નવી રીતે આજના જમાનાની રીતે પાછું ધર્મને રીડિફાઈન કરે, એન્ડ શ્રીમદ રાજચંદ્ર ઇઝ વન ઓફ ધેમ. એના એને જે માર્ગ બતાવ્યો આપણને એનો લાભ થઈ મને અનુભવે એવો જણાણો. વાત પરફેક્ટલી એજ કરી છે કારણ કે મેં વચનામૃત વાંચ્યા પછી તદ્વાક સૂત્ર બી વાંચી લીધું અને આગમમાંથી અમુક જમદાસ 46 સૂત્ર ને આચારણ સૂત્ર ને એ બધું નો બી અભ્યાસ થયો, પણ શ્રીમદે જે વાત બતાવીને એ એટલી બ્રેક કરીને ટુકડે ટુકડે બતાવી, ટુકડા ટુકડામાં બતાવી છે કે ડાયજેસ્ટ થવી બહુ આસાન થઈ જાય. જેમ છોકરાને આપણે ભાખરી ખવડાવતા હોઈએ, ભાખરીનો સિસ્ટમ કરવો હોય, છોકરાઓને ભાખરી ખવડાવતા હોઈએ તો આખી ભાખરી સાથે ખુશી શકો છોકરાના મોઢામાં, યુ નો ઇટ ઇઝ ગુડ ફોર હિમ. આખી ભાખરી ખવડાવવાની છે પણ ભાખરીનો ટુકડો ટુકડો કરીને આપો તો એ આખી ભાખરી ખાઈ જાય અને સારી રીતે એને ડાયજેસ્ટ થાય. આ પુરુષે બસ એ જ કામ કર્યું, ભાખરી લીધી, પરમાત્માના વચન લીધા અને એના પછીના ટુકડા ટુકડા કરીને એક એક નાના નાના ટુકડા કરીને આવી રીતે આમ આત્મસુદ્ધિમાં ગોઠવીને ચાલ્યા ગયા. અને કેટલા વર્ષની ઉંમરમાં? 37 વર્ષ અને 5 મહિના. આટલી નાની ઉંમરમાં જ્યાં હજી તો આપણને ભોગ વિલાસ તરફ જ દ્રષ્ટિ હોય, જ્યાં હજી તો હજી ભોગવી લઉં હજી મેળવી લઉં એવી હજી તો આપણને એ લાલચ અને લોભ હોય, ત્યાં તો મોક્ષ માર્ગનું એવું કાર્ય ભીતરમાં કરતા ગયા અને આપણા જેવા લોકો માટે લખીને ગયા. કોઈ પણ ગઠની મતની સંપ્રદાયની વાતો કર્યા વગર એકાંત આત્માની અપેક્ષાએ જે વાત કરીને એવા પુરુષ. ગઠ મત આદિ પડી ગયા, આ બધા કોમ્યુનલ સેટ આવી ગયા પછીથી પણ જેને પણ અનુભવ કર્યો ને એના માટે આ બધું કઈ હતું જ નહીં. એટલે શ્રીમદ અહીંયા આત્મસુદ્ધિમાં વારે વારે જગ્યાએ જગ્યાએ લખ્યું છે કે કોઈ પણ જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે તેમાં ભેદ ન હોય. કોઈ જાતિનો વેશનો ગચ્છનો મતનો કોઈ ભેદ જ નથી, બસ એક સાધના કરવાની છે અને ક્યાં કરવાની છે તો કઈ અંદર વાત નહીં. બસ આ એક મોટું કામ છે ને આ પુરુષે આ જીવનમાં કરી દીધું, અમારા જીવનમાં. 15 વર્ષ પહેલા સુધી તમે માનવો દંદેશ પ્રભુ કે અમારા માટે પણ ધર્મ એટલે બહારથી કંઈક મેળવવું. 15 યર્સ બેક મારા માટે પણ ધર્મ એટલે મંદિરે જવું, પૂજા કરવું, પૂજા કરવું ત્યાં જઈને જે પણ વિધિઓ કરવાની કે સામાયિક કરવાનું કે ધ્યાન કરવાનું, એટલે બહારથી કંઈક હજી મેળવવું એવી ઈચ્છા અમારી પણ હતી. પણ જેવા આ પુરુષના વચન હાથમાં આવ્યા એવું ખબર પડ્યું કે બહારથી મેળવવાની વૃત્તિ એ ધાર્મિક વૃત્તિ નથી. જે મેળવવાનું છે તે અંદર મેળવવાનું છે. અને કેવી રીતે તે આત્મસુદ્ધિ તો કીધું જ છે. આત્મસુદ્ધિ ઉપર અમારા સત્સંગ ચાલે છે લગભગ પાછલા કેટલા 99 થી ચાલુ થયા છે, તો હજી ચાલુ છે એટલે લગાવેલો 14 વર્ષ થઈ ગયા અને હજી પૂરું થયું. 118મી ગાથા ઉપર આવીને ઉભો રહી જાય બસ, એના પછી સત્સંગ ચાલે છે એટલે અલગ અલગ વાર અલગ અલગ જગ્યાએ. અત્યારે જે ચાલે છે તો લગભગ 2 વર્ષથી આત્મસુદ્ધિના કોન્સ્ટન્ટ સત્સંગો ચાલી રહ્યા છે, 111મી ગાથા પર આવ્યા છે. પણ આની અંદર એટલું ભર્યું છે, એક એક આગમના રહસ્ય આની અંદર ભરેલા છે. અને એકદમ ઈઝી ભાષા, ધર્મ એટલે આનંદ. આ તો આ વ્યક્તિ અમને શીખવાડ્યું, એના પહેલા અમારા માટે એમ હતું ધર્મ એટલે સમથિંગ વેરી બોરિંગ, જેવું આજકાલના છોકરાઓને છે ને કે ધર્મ એટલે કંટાળો આવે ને એવું, જે નો ગમતું હોય ને કરવું પડે, કારણ કે હવે પેરેન્ટ્સ લોકો જો સત્તા હોય એટલે કરવું પડે, એવું એ ધર્મની વ્યાખ્યા અમારી પણ હતી. ધર્મ એટલે વર્ષમાં એક વાર પર્યુષણમાં સમન કરી પ્રતિક્રમણ કરી લેવું, ધર્મ એટલે ભગવાન પાસે એક્ઝામ પહેલા જઈને માંગી લેવું પેપર ઇઝી આપજો, અને રિઝલ્ટ પહેલા જઈને માંગી લેવું કે રિઝલ્ટ સારું આપજો. ધર્મ એટલે ભગવાન પાસે માંગ્યા કરવું, માંગ્યા કરવું. ધર્મ એટલે ભયના કારણે ભગવાનની પૂજા કરવી યા લોભના કારણે ભગવાન સામો છે. અમારા જીવનમાં પણ આજે બે જ વસ્તુ, ધર્મ એટલે ભયના કારણે ભગવાન પાસે જતા અને યા પછી લોભના કારણે ભગવાન પાસે જતા. આવું તમારું તો થાય છે કે નહીં? યા તો ભયના કારણે જઈએ કે ભગવાન ને પૂજી લ્યો ને તો બીજી ત્રીજી નરકે જવું પડશે, અને યા પછી લોભના કારણે કે ભગવાનની થોડી સેવા પૂજા કરી લ્યો તો પછી આપણને બીજો ત્રીજો દેવલોક મળી જશે. બસ ધર્મની આટલી રિજિડ પરિભાષા હતી. પણ આ પુરુષે આવીને વાત કરી ધર્મ એટલે શું, મોક્ષ એટલે શું, નાની નાની ડેફિનેશન. ધર્મ એટલે આનંદ. એ ધર્મ ક્યાં પહોંચાડે? તો કે મોક્ષ સુધી. તો મોક્ષ શું? તો આમાં આત્મસુદ્ધિમાં લખ્યું છે આગળ, મોક્ષ કયો નિજ સત્તા, મોક્ષ કયો સિદ્ધશિલા એવું ન લખી ગયા, મોક્ષ કયો 14 રાજલોકની ઉપર પડેલી એ જગ્યા એવું નહીં કહ્યું. મોક્ષ એટલે કોઈ જિયોગ્રાફિકલ લોકેશન નહીં. આપણા માટે મોક્ષ એટલે, હજી બી પૂછો ને કોઈને, મોક્ષ એટલે ઉપર આંગળી જશે. મોક્ષ એટલે આપણા માટે એક જિયોગ્રાફિકલ લોકેશન. આ પુરુષે આવીને આખું ડાયમેન્શન ચેન્જ કર્યું. ઓકે, જિયોગ્રાફિકલ લોકેશન હશે અગર આપણા જૈન શાસ્ત્રો કહે છે, જૈન જિયોગ્રાફી કહે છે કે એવી કોઈ સ્થાન છે તો માનવું, પણ એને અટેન કેવી રીતે કરાય? નિજ શુદ્ધતા, પોતાની અંદર જેમ જેમ શુદ્ધતા આવતી જશે એમ એમ મોક્ષ પ્રગટતો જશે. અને પછી એવા વ્યક્તિને, એવી ક્વોલિફિકેશન વાળા વ્યક્તિને મૂકવાના ક્યાં? તો એક જગ્યા છે જેને સચ્છેલા કહેવાય. જેમ કોઈ ડોક્ટરે ભણી લીધું હોય તો ડોક્ટરે ભણ્યા પછી એને મૂકવાના ક્યાં? જેલમાં. ડોક્ટરીનું ભણ્યું હોય અને તમારે અહીંયા તો 15-15 વર્ષ લાગી જાય છે એક ડોક્ટર બને, એમાં તો અડધી જિંદગી નીકળી જાય. 10-12 વર્ષ 14 વર્ષ લાગે ડોક્ટર બને, એના પછી એને મૂકવાનો ક્યાં? હોસ્પિટલમાં. હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવા માટે. કોઈ બીમાર હોય તો એને મૂકવાનો ક્યાં? હોસ્પિટલમાં. એને સ્કૂલમાં નહીં મૂકવાનો. ક્લિયર છે ને? આપણે કોઈ બીમાર હોય તો એને હોસ્પિટલમાં મૂકવાનું, સ્કૂલમાં નહીં. કોઈને ભણવા જવું હોય તો આપણે ક્લિયર છે ને એને ક્યાં મૂકવાનો? સ્કૂલમાં, હોસ્પિટલમાં નહીં. એવી રીતે કોઈને આનંદ પામવો હોય, કોઈને જીવનમાં શાંતિ પામવી હોય તો એને મૂકવાનું ક્યાં? પોતાની અંદર. એ વાત કોઈએ ગોખાવી દીધી અમારા જીવનમાં તો પરમ કૃપાળુ દે શ્રીમદ રાજચંદ્ર. અને એનું જ આ મિશન લઈને અમે લોકો નીકળ્યા છે. ટુડે ઇઝ ધ 20th, સેકન્ડ લાસ્ટ સેશન, એન્ડ આઈ એમ રિયલી એન્જોયિંગ ધીસ ડ્રાઈવ. એક તો મારી વાત ગોખાતી જાય છે, ઓર વધારે પાકી થાય છે, ક્યાં કોક દિવસો ભૂલી ના જાઉં એટલે વારે વારે બોલી બોલીને મારી અંદર તો દ્રઢતા થાય છે. બટ પીપલ લાઈક યુ આર ઓલ્સો અવેકનિંગ. લોકોને પણ આશ્ચર્ય થાય છે, કારણ કે ધર્મના નામે એ પણ ભાગી રહ્યા છે પણ જાગી નથી રહ્યા. ધર્મના નામે ભાગે છે બધા જ, પણ જાગરણનું જે કામ કરવાનું હતું, પોતાના આત્માની તરફ જે દ્રષ્ટિ કરવાની હતી, ના તો એ કરતા કોઈ શીખવાડી શકે છે, ના પોતાને કરવાની ઈચ્છા થાય છે. પણ આ વ્યક્તિએ ખોલી ખોલીને ગાથાએ ગાથાએ પન્ને પન્ને એટલે કે પાને પાને લખીને આપ્યું છે મોક્ષની પ્રાપ્તિ અનુભૂતિ કેવી રીતે થાય. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. જીવનમાં દુઃખ છે, દુઃખ છે કઈ કોઈ બી જાતિ. બહુ ગરમી છે બાર મહિનો દુઃખ છે, અમને બીચ પર આજે નહીં જવા દીધા એનું દુઃખ છે. જીવનમાં કોઈ બી જાતિનું દુઃખ છે કે નહીં, હા કે ના? હા. આપણે દુઃખનું કારણ કોને માનીએ છીએ? કોઈ બીજા નહીં, પર નહીં. હા, પર નહીં. મને દુઃખ છે કારણ બિંદેશ પ્રભુએ આજે અમને બીચ પર નહીં જવા દે. હું તો એમ પણ નહોતી જવાની, પણ આ લોકો બધા નહીં ગયા તો પછી મને મારી પાસે આવીને બેઠા રહે. જીવનમાં કઈ પણ દુઃખ હોય ને એટલે આપણને ઓલવેઝ એવું લાગે દુઃખનું કારણ ક્યાં છે? બારમાં. એટલે યા તો કોઈ વ્યક્તિના કારણે મને દુઃખ છે, યા કોઈ સંજોગોના કારણે મને દુઃખ છે. જેમ અત્યારના ઇકોનોમી રિસેશનમાં હોય અને જે દુઃખ હોય તો એ ઇકોનોમીના રિસેશન એક પરિસ્થિતિ છે, એ કોઈ વ્યક્તિ નથી, ઓબામાએ નથી કર્યું. પણ એક પરિસ્થિતિના કારણે આપણને દુઃખ હોય એવું આપણને લાગે, યા વ્યક્તિના કારણે દુઃખ હોય એવું લાગે, યા પરિવારના કારણે વ્યક્તિઓ આવી ગયા દુઃખ લાગે એવું ન હોય. થોડું ધાર્મિક વ્યક્તિ હોય તો એને એવું લાગે મારા કર્મોના કારણે મને દુઃખ છે, એવું બધું લાગે ને. મેં આવા કર્મો કર્યા એટલે મને એવું દુઃખ છે. શ્રીમદે આ બધી દ્રષ્ટિમાં ફેર કરી. ન કોઈ વ્યક્તિના કારણે દુઃખ હોઈ શકે, ન કોઈ સમાજના કારણે દુઃખ હોઈ શકે, ન તમને કર્મના કારણે દુઃખ હોઈ શકે, એવું બી નથી બનવાનું. તમને યદી દુઃખ છે તો તમારા પોતાના કારણે છે, એ નક્કી કરો. એટલે જ એને પેલી ગાથામાં કીધું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે, હું કોણ છું, હું છું કોણ એ વાત ને ભૂલી ગયો છે ને, એટલે તને દુઃખ થયા કરે છે. બસ એ સ્વરૂપ સમજાવવા માટે આખી આત્મસિદ્ધિનું વિવેચન કરી કાઢ્યું. અને એથી તમને ખ્યાલ હશે ને 142 ગાથા, એની ડિસ્કશન માત્ર 1.5 કલાકમાં એક આસને બેસીને લખી કાઢી. હું આ લોકોને કહેતી હું ઘણી વાર, એને કોપી કરો ને તો પણ 1.5 કલાકથી વધારે ટાઈમ લાગે. એ એક આસને આખું સહેજ ધારામાં બેઠા બેઠા અને ક્યાંય ક્રમ ચૂક્યા વગર. અમારો તો સળંગામાં અભ્યાસ ચાલે, આત્મસિદ્ધિનું કોઈ દિવસ મૂકવાનું નહીં. પેરેલલ અમે લોકો બીજા ઘણા શાસ્ત્રો ઉપાડી લઈએ, ક્યારેક આનંદન ચોવીસે ઉપાડી લઈએ, ક્યારેક ભક્તામૃત સ્તોત્ર ઉપાડી લઈએ, ક્યારેક કોઈ બીજા વચનામૃત લઈએ, પણ આ વસ્તુ અમારી પેરેલલ ઓલરેડી ચાલતી જ હોય. તો આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર એક સળંગ ક્રમથી એને મોક્ષ માર્ગ બતાવ્યો. મોક્ષ માર્ગ પર આગળ વધવા માટે આ મનુષ્ય જીવનને સફળ કરવા, ચલો એમ રાખો, મોક્ષ માર્ગની હજી તો ઘણી જગ્યાએ તો જરૂર જ નથી લાગતી. એમ થાય કે અમે લોકો ઓલરેડી ફાઇન છે, પણ હું એમ કહું કે આ મનુષ્ય જીવનને પણ સફળ કરવું છે ને તો એના માટે કેટલીય વાર આ પુરુષો આપણને કહી ગયા છે. ખાલી શ્રીમદ નહીં, બધા જ પુરુષો જેને પણ આત્માની અનુભૂતિ કરી છે એક જ વાત કહે છે. માની લ્યો એક અંધારી રૂમ છે, અંધારી રૂમ, આખી રૂમ કોઈ વિન્ડોઝ નથી, ખાલી વોલ્સ છે, વોલ્સ વોલ્સ વોલ્સ. એક ગેટ માંથી બધા એન્ટર થઈને અંદર આવી ગયા, પછી એક ગેટ પણ બંધ થઈ ગયો અને ગેટ પણ લોક થઈ ગયો. હવે કોઈ બહાર જવાની પણ પોસિબિલિટી નથી. એ અંધારી રૂમમાં આ એક સમજો નાનકડીક રૂમ, આની અંદર 50 માણસોને રાખી દઈએ અને નો વિન્ડોઝ, નો અધર ડોર, નો પોસિબિલિટી ટુ ગો આઉટ નાઉ, કેવું લાગશે? થોડા ટાઈમમાં ઇટ બીકમ સફોકેટિંગ, રિઝલ્ટ ગભરામણ, મૂંઝવણ થવા માંડશે. 50-60 માણસો રૂમમાં હોય અને કોઈ વિન્ડો નહીં, કોઈ ડોર નહીં, કાંઈ જ નહીં. એ રૂમમાં એક વિન્ડો કરો તો કેવું લાગશે? કમસે કમ એ વિન્ડો માંથી બહારનું દેખાશે દ્રશ્ય, આવતા જતા પક્ષીઓના, ગાડીઓને, પેડ પૌધા, તો કમસે કમ થોડું આપણને સારું લાગશે. એ વિન્ડો બી પાછી ખુલે એવી હોય તો ઓર મજા આવે કે નહીં, બહારની હવા પણ અંદર આવી શકે અને થોડું તમારું ઓક્સિજન ટ્રાન્સફર ઇઝીલી થાય. ધર્મના નામે કંઈક આવી જ આપણી દશા થઈ ગઈ છે. એક રૂમમાં બધાએ પોતાને લોક કરી લીધા, સંપ્રદાયના રૂમમાં. બસ આ મારું સંપ્રદાય, અને ધીરે ધીરે સંપ્રદાયની ભીડો વધારતા જઈએ છે એટલે ઇટ ઇઝ બિકમિંગ સફોકેટિંગ. પણ એ રૂમ, એ સંપ્રદાયની અંદર ઇમ્પોર્ટન્સ એની હતી એક વિન્ડોની, એક વિન્ડો. એ વિન્ડો આવે દેટ ઇઝ એક્ચ્યુઅલ ધર્મ, કે જે ધર્મમાંથી, જે વિન્ડોમાંથી કરવાનું છે શું, તો બારમાં આકાશને જોવાનું કાર્ય કરવાનું છે, કે ઠંડી હવાને મહેસૂસ કરવાનું કામ કરવાનું છે. પણ આજના સમયમાં મારા જોતા બધા લોકો પોતપોતાની બારીઓમાં સુધી ઉલઝાઈ ગયા છે. આ મારી બારી સારી, લોઢાની બારી સરસ, તો બીજો કે ના મારી આવી બારી છે ને એ સારી, તો ત્રીજો કે મારી ગોળ બારી સારી, તો ચોથો કે મારી લાઈફ સાઈઝ મોટી બારી હોય ને એ સારી. બધા બારીઓમાં ઉલઝાઈ ગયા છે, પણ આ બારીઓ તો ખાલી કોમ્યુનિટીઝ છે. જૈન કોમ્યુનિટી, બુદ્ધ કોમ્યુનિટી, હિન્દુ કોમ્યુનિટી, ક્રિશ્ચિયન કોમ્યુનિટી, બધા બારીઓ તમને બતાવે છે શું, કે આ બારીમાંથી બાર અનંત આકાશને જોવો. અને આકાશમાં આવી કોઈ બાઉન્ડ્રી છે? આકાશમાં કોઈ બાઉન્ડ્રી છે નહીં. આકાશ એક જ છે, એક સરખો વિરાટ અને એક સરખો બધા માટે છે. પણ સામે આ રિલિજનના નામે આપણે બધા નાની નાની બારીઓમાં જ ઉલઝાઈને બેસી ગયા છે. આવા કોઈ સત્પુરુષ આપણા જીવનમાં આવે તો તે આપણને આપણી બારીનો સદુપયોગ કરતા શીખવાડે. આપણા ઘરમાં બારી હોય પણ બારીમાંથી કોઈ જ ખોલીને આપણે આકાશને જોતા જ ન હોય, કે ઠંડી હવાને અંદર આવાજ ન દેતા હોય, તો એ બારી હોય કે ત્યાં દીવાલ હોય ફરક પડે કઈ? એક સત્પુરુષ જયારે આપણા જીવનમાં આવે ને તો બારીનો સદુપયોગ કેવી રીતે કરાય એ આપણને શીખવાડે છે. એટલે એમાંથી અનંતને જો આ બધા ડિવિઝન સારા તોડી નાખ, આ બધા ધર્મના નામે આ મારું તારું જે કર્યું છે ને એ બધા બેરિયર્સને હટાવી નાખો, અને ધર્મ એટલે અનુભવ, આનંદનો અનુભવ, એ અનુભવને તારા સુધી આવવા દે. બસ એ શીખવાડે છે ને કોઈ, તો એ છે સત્પુરુષ. બાકી અગર એ બારીમાં અટકાવી લે છે કે બારી ખોલવા જ નથી દેતું, કે બારી તરફ દ્રષ્ટિ જ નથી કરાવતું, બારીનો યુઝફુલનેસ જ આપણને નથી બતાવતું, કે તમે જૈન ધર્મમાં પેદા થયા પણ આ જૈન થવાનો ફાયદો શું તમને? અગર તમે જૈનથી જિન બનો, બુદ્ધ ધર્મમાં પેદા થયા તો બૌદ્ધ થવાનો ફાયદો શું, લાભ શું, કે તમે બૌદ્ધમાંથી પાછા બુદ્ધ થાઓ? તમે ક્રિશ્ચિયનમાં, ક્રિશ્ચિયાનિટીમાં પેદા થયા તો એનો ફાયદો શું, કે આ બાઇબલના ડૂઝ એન્ડ ડોન્ટ એને ફોલો કરીને તમે પાછા ક્રાઇસ્ટ જેવી નિર્મળતાને પામી જાઓ? તમે હિન્દુઇઝમમાં પેદા થયા તો એનો લાભ શું, કે તે ભગવદ્ ગીતા આદિ વાંચીને તમે પણ જીવનના યુદ્ધને જીતી શકો? પણ આપણે લોકો નાની નાની બારીઓમાં પોતાને બંધ કરીને રાખી દે છે. ત્યારે કોઈ કોઈ સત્પુરુષ આવે, અને સત્પુરુષનું કામ જ એ છે કે આવીને બારીનો યુઝ કેવી રીતે કરાય ને, યુઝર મેન્યુઅલ જેમ આપણે કહેતા હોય ને, હિ ટેલ્સ યુ હાઉ ટુ યુઝ ઇટ. કારણ કે બારીનો યુઝ કરતા પણ આપણે ભૂલી ગયા છે. આ બધી ધાર્મિક એક્ટિવિટીઝ, ક્રિયાઓ, વંદનની, દર્શનની, પૂજનની, સામાયિકની, આ બધી ક્રિયાઓને પણ કરવાની કેવી રીતે છે સમજણ આપણે લોકો એ ભૂલી ગયા. એટલે આપણી બધી ક્રિયા કેવી થઈ ગઈ છે, જળ ક્રિયા. કીધું નહીં કોઈ જળ ક્રિયામાં કોઈ ફસાઈ ગયું અને કોઈ શુષ્ક જ્ઞાનમાં. કોઈ વાંચ્યા જ કરે છે, વાંચ્યા જ કરે છે, પૂછો તો ઢગલે ઢગલે વાંચી લીધા, પણ એમના જીવનમાં કે આનંદ નથી દેખાતો. વળી લંડનમાં તો મને કોઈ પૂછ્યું કે તમે તો બહુ આનંદિત દેખાવ છો. મેં કીધું અમે છે દેખાવ છો એટલે વી આર નોટ પોઝિંગ, વી આર રિયલી હેપી. તો કે ના, પણ મેં તો સાંભળ્યું તમે બહુ ધાર્મિક છો. મેં કીધું એટલે આ ઇક્વેશન મને બેસતી જ નથી, કે ધાર્મિક હોય એટલે આનંદિત નહીં હોવાનું, એ કે તમે તો બહુ ધાર્મિક અને વળી આનંદિત, આવું કેવી રીતે? મેં તો આવું જ છે, અમારા ગાઈડે અમને આવું ટીચ કર્યું, અમારા ટીચરે અમને આ રીતે ટ્રેન કર્યા, તો અમારા માટે ધર્મ અને આનંદ એ બંને એક જ થઈ ગયા છે. જેટલી ક્ષણો જીવનમાં આનંદની છે ને, તેટલી ક્ષણો ધર્મની છે અમારા જીવનમાં. ચાહે પછી આનંદ અમને બીચ પર મળે જઈને, ચાહે અમારા રૂમમાં મળે, ચાહે અમને ક્યાંય પણ મૂકી દો, પણ વી આર હેપી અનડિસ્ટર્બ. વળી તમારા અમેરિકામાં તમને નવા નવા અનુભવ એટલા થયા છે ને, એક દિવસ તો ફ્લાઇટ અમારે ઉડાડીને એવી જગ્યાએ ક્યાંક મૂકી દીધી, એ તો લાંબી લાંબી સ્ટોરીઝ છે બધી. અમે જતા હતા, ક્યાં જતા હતા આપણે? ન્યુયોર્ક. અને અમને ક્યાંક જંગલમાં ઉતારી દીધા. તમારે કઈ સ્ટ્રાઇક થઈ ગઈ, ટોરન્ટોથી ન્યુયોર્ક ફ્લાય કરતા હતા અને 1.5 કલાકની જ ફ્લાઇટ હતી અને લગભગ 8 કલાક અમે ન્યુયોર્ક પહોંચાડ્યા, તો જંગલમાં ઉતાર્યા. પણ આનંદ હતો કે નહીં? એક જણાને છોડીને બધા આનંદમાં હતા અમે લોકો. કોઈ આત્મશુદ્ધિ કરતું હતું, કોઈ ભક્તિ સાંભળતું હતું, કોઈ ઊંઘી ગયું હતું, ઊંઘીને બી આનંદમાં હતા. બટ નોબડી વોઝ ડિસ્ટર્બ, એટલીસ્ટ વી એટ વર નોટ ડિસ્ટર્બ. એટલે સમજાણું કે અમે બધા ધર્મમાં છે. ધર્મ એટલે અનડિસ્ટર્બ સ્ટેટ ઓફ માઇન્ડ. પણ સમય આ ધર્મ કેટલું ડિસ્ટ્રેક્ટ કરે છે. જો એક વ્યક્તિ પણ જાય ને, એક વ્યક્તિ પણ પસાર થાય છે ને, તો કેટલી જલ્દી ડિસ્ટ્રેક્શન થઈ જાય છે. કઈ સંબંધ નથી આપણે અચાનક કોઈ આપણા માટે કઈક લઈને નથી આવ્યું કે જે આપણને એની સાથે મેસેજ કે વાતને શેર કરવાનો છે. પણ તો પણ ડિસ્ટ્રેક્શન કેટલી ફાસ્ટ થાય છે, બીકોઝ સમવેર આપણી અંદર એવું છે, ધર્મ એટલે આનંદ નહીં બટ બી કનેક્ટેડ. તમને ખરેખર આફ્ટર ધ એન્ડ ઓફ ધ સેશન યુ વિલ રિયલાઇઝ કે ધર્મ વોઝ રિયલી હેપીનેસ. ક્યાં 2 કલાક નીકળી ગયા અમને તો ખબર જ ન પડી, બટ સ્ટે કનેક્ટેડ. કોઈ આવે છે, જાય છે, જવા દો. એ રોજ આવે છે ને રોજ જાય છે, એમાં શું ફરક પડે છે? પણ આ સ્થિરતાને સાધવી પડશે અને આ મનુષ્ય દેહે સજા થાય. અહીંયા કાગડા અને બિલાડા બની જશું ને પછી સ્થિરતા નહીં સજાય. જે કાર્ય કરવાનું છે આ મનુષ્ય દેહે કરવાની કોશિશ કરો. એટલે ધર્મ મીન્સ હેપીનેસ. અને અમે અમારી જાતને પ્રશ્ન પૂછીએ કે આપણે આજે આનંદ છે કે નહીં. ક્યાંક ને ક્યાંક આન્સર આવશે ના. ઉપર ઉપરથી ચહેરા તો એવા છે, પહેલી વાર કોઈ મળે ને તમને હાઉ આર યુ ડુઈંગ, અહીંયા બધા પૂછે ને એવું, ફાઇન નાઇસ. એ વ્યક્તિ સાથે 1.5 કલાક બેસી જાઓ, 1.5 કલાકમાં એની જે ટ્રંક ઓફ કમ્પ્લેન્સ છે ને એ બધી ચાલુ થઈ જશે. થોડી ગુણ મૈત્રી થશે ને તો, કારણ કે તમને એવું લાગે ઓ હી ઇઝ ફાઇન, આ વ્યક્તિ કેટલા આનંદમાં છે, હું તો નથી, તો જરા સમયની સાથે દોસ્તી વધારો. 1.5 કલાકમાં તમને ખ્યાલ આવશે દુઃખ તો થોડું આને બી છે, હી ઇઝ ઓલસો હેવિંગ સમ કમ્પ્લેન્સ. થોડી ગાઢ મૈત્રી કરો ને અને 2-3 દિવસ તો પરિચય થાય ને, તમને એમ ત્યાં રહેવા દો, આના કરતા વધારે સુખી હોઉં છું. Everyone is on the face, they will say that I am happy. But jara behind the face, if you start introspecting yourself, you will realize that we are not happy. Somewhere, our happiness is still in the future. Evu lage chhe ke kyaak agar jene chhe ne sukh madhe. Ane so par dharmik loko ne evu lage atyar na dukhi thao pachi agar moksh ma jene sukh madhe. But krupanu ne na padi, evu koi divas nathi. અગર તમારો ધર્મ તમને અત્યારમાં સુખી નથી કરતો તો મેક શ્યોર એ ફ્યુચરમાં પણ કોઈ જો સુખ નહીં આપે. મોક્ષની ભ્રાંતિ તોડી નાખો તમારી. ધર્મ અત્યારે આનંદ આપશે તો આગળ જતા પણ આનંદ આપશે. પણ ધર્મ અત્યારે જ આનંદ નથી આપતો તો આગળ જતા નહીં જ આપી શકે. પણ આ ધર્મ છે શું? તો પછી આ ધર્મ છે શું? તમે લોકો ધર્મને કોઈ ના કોઈ પ્રવૃત્તિ માનતા હશો, કોઈ એક્ટિવિટી માનતા હશો કે આમ સત્સંગમાં બેઠા છો એટલે ધર્મ, પૂજા કરો છો એટલે ધર્મ, સામાયિક લઈને બેઠા હો તો ધર્મ, પ્રતિક્રમણ કરતા હો તો ધર્મ, તીર્થયાત્રાએ નીકળી જાઓ તો ધર્મ, શ્રીમંદ ના પાડી, ના પાડી, ચોખ્ખી ના પાડી, તમને ખોટું લાગ્યું? નહીં, નહીં લગાડતા. કારણ કે શ્રીમંદ ના પાડી કે આ બધું ધર્મ નથી. એને કીધું ધર્મ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, ધર્મ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, છુપાયેલી છે. ગુપ્ત એટલે હિડન, યુ કેનોટ સી લાઈક ધીસ. અને તમને એમ લાગશે અમે તો આટલા લોકોને ધર્મ કરતા જોઈએ છે. પાલિતાણામાં ડિસેમ્બરમાં જાઓ, તમને પગ મૂકવાની જગ્યા નહીં મળે. ઘણી વાર તો 8-8 કલાકે ત્યાં પૂજાનો વારો આવશે તમારો, તો તમને એમ લાગતા પુરુષને ખોટું તો નથી બોલી રહ્યા. ધર્મ વસ્તુ બહુ ગુપ્ત છે, હિડન છે. એને કીધું કે પાલિતાણા જે દર્શન કરવા જઈ રહ્યા છે, જે વંદનની લાઈનમાં ઉભા છે ને, એ બધા ધાર્મિક ક્રિયામાં છે ભલે, પણ એ ધર્મમાં છે કે નહીં એ તપાસવું પડશે અમારે. કારણ કે લાઈનમાં ઉભા ઉભા તમને આકુરતા છે કે આ સામે વાળો આગળ વાળો કેટલો ટાઈમ લગાવે છે તે આકુરતાને ધર્મ કહી શકાય નહીં. તમને અંદર કે લાઈન માં ઉભા ઉભા એવું લાગે કે હવે જલ્દી મારો નંબર આવે તો નીચે જઈને પાછું ઓલું લીંબુ પાણી પીવું ફટાફટ, ને તો પછી બહુ લેટ થઈ જશે, આ શું ધાર્મિક વિચાર છે? તમને એવું લાગે કે જલ્દી જઈને પૂજા કરું તો મારી માનતા પૂરી થાય, આ શું ધર્મ કહેવાય શકે? આ શું ધર્મ હોય? માનતા માનીને જાય ને લોકો કે જલ્દી આગળ જાઉં અને મારું નાળિયેર જે વધારવાનું છે એ વધારી કાઢું તો હવે આ જાતની જે થિંકિંગ છે તેને બી ધર્મ નો. એટલે તમે યાત્રામાં છો, દર્શનની લાઈનમાં પણ છો, તો તમે ધાર્મિક ક્રિયામાં ખરા, પણ તમે ધર્મમાં છો કે નહીં ઇટ કેન નોટ બી ગેરંટી. તમે પ્લેનમાં પણ બેઠા બેઠા ક્ષમતામાં હો ને તો તમે ધર્મમાં છો. તમારું પ્લેન જયારે કોઈ જંગલમાં લેન્ડ કરાવી દે એવી આવા દેશમાં, અને એમાં બી આપણે એકદમ ઓલું ઓછી ટ્વીન ટાવરની વાતો જ કરતા હોઈએ, ત્યાં આપણને ખબર પડે કે આપણું પ્લેન પણ ગયું જંગલમાં, ઉડી ઉતરી ગયું ક્યાં, તો આપણને ભય લાગવો જોઈએ. એની બદલે આપણે આરામથી એક સ્ટેટ ઓફ નોન રિએક્શનમાં હોય તો તમે પ્લેનમાં છો ને તો બી ધર્મમાં છો, અને ન તો તમે ત્યાં દર્શનની ક્યુમાં ઉભા છો ને અને ઉત્પાદ છે ને તમારા અંદર, ધર્મમાં નથી. બસ આટલી નાની નાની ડેફિનેશન આપી એટલે ચેક કરો તમારી અંદર તમે ધર્મમાં છો કે નહીં. તમે રેસ્ટોરન્ટમાં ગયા છો, ઓર્ડર આપો છો, ઓર્ડર આપો છો અને ફૂડ આવતા સમજો કે વાર લાગે, જે અંદરમાં આકુરતા થાય છે ધર્મમાં નથી. ક્રિયા ભલે અધાર્મિક કહી શકો, સાંસારિક, અધાર્મિક નહીં સાંસારિક ક્રિયા છે, પણ અંદર ધર્મ ક્યારે છે કે જયારે રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપ્યા પછી પણ તમારો ઓર્ડર લેટ થાય છે, તમે સમભાવે બેઠા છો, શાંતિથી બેઠા છો, એન્જોય ધ એમ્બિયન્સ ઓફ ધ રેસ્ટોરન્ટ, એટલું તો કરો, પણ ના ઉત્પાદ એટલો બધો ઉત્પાદ અંદરમાં થઈ જાય અને એમાં બી સાથે વાળાનું પેલા આવી જાય ને તો વધારે ઉત્પાદ. આપણા પછી આવ્યા અને પેલા આવી ગયું, અને મેં કેટલા જણાને જોયા કે ઓર્ડર આપીને એના પછી ઓલું કિચન ડોર તરફ જ એ લોકોનું હોય, આમ વારે વારે આમ જ જોયા કરે. અરે પણ તમે અહીંયા આવ્યા હતા ફેમિલી સાથે એન્જોય કરવા, તો સ્પેન્ડ સમ ટાઈમ વિથ યોર ફેમિલી, અને તમે અહીંયા આવ્યા પછી પણ જલ્દી જલ્દી જમવાનું ખાવું અને ભાગવું, તમે આ જીવનને એન્જોય ક્યારે કરશો? ફોર અસ રિલિજન ઇઝ ઇક્વલ ટુ એન્જોયમેન્ટ, અને એ જીવનના કોઈ પણ સ્ફિયરમાં એપ્લિકેબલ છે, કોઈ પણ સ્ફિયરમાં. કારણ કે અગર તમે રેસ્ટોરન્ટમાં બી ઓર્ડર આપીને આરામથી એન્જોય કરો છો ને તમે ધર્મમાં છો, પણ તમે ઓર્ડર આપ્યા પછી આકુરતામાં છો ને તમે અધર્મમાં છો. તમે યાત્રામાં ગયા છો અને કેવી પણ કડકડતી ઠંડી છે તમે એન્જોય કરો છો ને સંભાવે તમે ધર્મમાં છો, પણ યાત્રાએ ગયા છો અને ઠંડી આવીને કમ્પ્લેન જાવું તો ત્યાં બી હતું ને અહીંયા પણ આજ, આ કમ્પ્લેન અને કમ્પેરિઝન સ્ટાર્ટ થઈ ગઈ ને, તમે ધર્મમાં નથી. ભલે તમારી ક્રિયા ધાર્મિક હોય તમે ધર્મમાં નથી. આ રીતે અવલોકન કરીને અંદર જોઈ જોઈને આપણી ધર્મની વેટેજ વધારતા કોઈએ શીખવાડ્યું તો તે આપણે, અને એને કીધું આ ધર્મની શરૂઆત ક્યાંથી થશે, બીકોઝ માયામીમાં ટુ સેશન છે મારી પાસે, આઈ બિલીવ એક સેશનમાં હું વાત તો કરી જ દઉં કે આ ધર્મની શરૂઆત ક્યાંથી થશે. ભલે આગળ ધ જર્ની ઇઝ ડિફરન્ટ, એના બી ઢંગ છે, પણ તો પણ આ ધર્મની શરૂઆત થશે ક્યારે, હાઉ વિલ યુ બિગિન, વેન વિલ યુ બિગિન. ભલે તમને સત્પુરુષ તો જોઈએ, પણ તો પણ કામ કરવાનું છે બધું પોતાનામાં. જો સત્પુરુષ મળે એટલે કામ એ કરી દેશે એવું ના હોય. તમે તમારે સ્વિમિંગ શીખવું હોય તો તમે કોચ રાખો ને, તો પછી કોચ સ્વિમિંગ કરી દે તમારા બદલે તો તમે શીખી શકશો. તમારે ડ્રાઇવિંગ શીખવું હોય તો ટીચરને રાખવા પડે કે નહીં, ડ્રાઇવિંગ ટીચરને રાખવા પડે. એવી રીતે મોક્ષ માર્ગે પણ ચાલવાનું હોય ને તો એ પ્રત્યક્ષ તો જોઈએ. પ્રત્યક્ષ એટલે દેહધારી, દેહની અંદર હ્યુમન આ ફ્લેશ એન્ડ સોલની અંદર કોઈ એવું વ્યક્તિ તો જોઈએ કે જેના આધારે મોક્ષનો માર્ગ આગળ કપાય. તમને એમ કે આટલા તો શાસ્ત્ર છે, તમે બીમાર પડો તો તમારા ચોપડામાંથી જોઈને જ લઈ લો દવા, બીમાર પડો તો બુક્સ માંથી જોઈને દવા લઈ લો, યુ રેફર અ પ્રત્યક્ષ ડોક્ટર, યુ રેફર. તમારે સ્વિમિંગ શીખવું હોય તો હાઉ ટુ લર્ન સ્વિમિંગ, એની બી તો બુક્સ આવતી જ હશે ને, બુક્સ માંથી શીખાઈ જાય, યુ નીડ અ પ્રત્યક્ષ. બુક્સમાં ઘણી બધી નોલેજ હશે પણ પ્રત્યક્ષ તમને એનો ક્રમ શીખવાડશે, આ વન બાય વન આ રીતે કરાય, ક્યાં શ્વાસ લેવાય અને ક્યાં છોડાય એ બધું પ્રત્યક્ષ બતાવી શકશે તમને. એટલે એ તો જોશે તમને, પણ એના સિવાય પ્રત્યક્ષ મળે પછી કામ ક્યાં કરવાનું છે પોતાના જાત ઉપર. મેક શ્યોર કેવી રીતે કામ કરવાનું એ શીખવાડશે, પણ કામ કરવાનું છે ક્યાં પોતાના ઉપર. કારણ કે કેટલું પણ પ્રત્યક્ષ બોલી લઈએ, બટ ઇફ યુ ડોન્ટ બિગિન યોર જર્ની, ઇફ યુ ડોન્ટ સ્ટાર્ટ યોર જર્ની, ધેન ઇટ્સ બેકાર. પ્રત્યક્ષ નો સમાગમ બી એડે કર્યો. ક્યાંથી આ કાર્ય શરૂ કરવાનું છે એના માટે શ્રીમદે એના વચનામૃતના માધ્યમથી, મોક્ષ માળાના માધ્યમથી એક વાત કરી. મોક્ષ માર્ગની શરૂઆતમાં સત્પુરુષ તો જોશે જ, પણ એ કામ શરૂ ક્યાંથી કરવાનું તો ક્ષમાપનાથી. એટલે આજનો સેશન છે ફોરગિવનેસ એન્ડ આર્ટ ઓફ લિબરેશન. લિબરેશન સુધી પહોંચવા માટે તે મોક્ષ સુધી એ શુદ્ધતા સુધી પહોંચવા માટે કાર્યની શરૂઆત ક્યાંથી કરવાની તો કહે ક્ષમા કરીને. જીવનનો પાછલો કાળ બધા આપણે રિવાઇન્ડ કરી દઈશું ને તો સમવેર ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ સાથે આપણી ગાંઠ બંધાયેલી છે કે નહીં. એ વ્યક્તિ પણ વયો ગયો, એ સ્થિતિ પણ વહી ગઈ, એ સંજોગો પણ વયા ગયા, પણ હજી એ બધું અહીંયા આપણને સ્મરણમાં તો ખરું. અને સ્મરણમાં છે એટલે એનો વિચાર કરીએ ને એટલે અંદરમાં ઉદ્વેગ થાય છે. થાય છે કે નહીં? યસ, વેરી ગુડ. આઈ લાઈક ધીસ ક્રાઉડ કે જે કેટલું ઓથેન્ટિકલી યસ કહે છે કે હા, અંદરમાં ઉદ્વેગ થાય, દ્વેષ થાય, એના પ્રત્યેનું આમ દુશ્મનીનો ભાવ એ બધું આપણા અંદર આવે જ છે. શ્રીમદ કહે છે સૌથી પહેલું કામ, કારણ કે મોક્ષ એક લાંબી યાત્રા છે અને એ લાંબી યાત્રા માટે એનર્જી બી પૂરી જોશે કે નહીં. આજે અમારે 5 વીક્સ ની યાત્રા માટે નીકળા તો બીમાર નીકળાવું તો આપણે આ કરી શકશે નહીં. આપણે રાઈટ એનર્જી સેટમાં નીકળા તો આપણે યાત્રા કમ્પ્લીટ કરશું. મોક્ષ માટે પણ આપણે એક લોંગ એટર્નલ જર્ની ઉપર નીકળવાનું છે. એના માટે તમારી એનર્જી, તમારી તાકાત પહેલા પૂરી જોશે, સ્પિરિચ્યુઅલ તાકાત, શારીરિક નહીં. અને આપણી એનર્જી કેટલી બધી પાસ્ટ હર્ટ્સ ની અંદર બ્લોક કરેલી છે. આપણે કોઈ આપણને કઈ કીધું હોય, કોઈએ ચીટ કર્યું હોય, કોઈ આપણને ધોકો આપ્યો હોય, ચીટ કર્યું હોય, હર્ટ કર્યું હોય, એ બધા ઇમોશન્સ હજી આજની ડેટમાં પણ આપણે બધું વિચારતા જોઈએ છે અને વિચારની સાથે સાથે અંદર અંદર રિએક્ટ પણ કરતા હોઈએ છીએ. આપણા મોઢા ઉપર પણ એ રિએક્શન દેખાય આવે કે કોઈ તમને બહુ નિકટથી ઓળખતું હશે ને એ સમજી જશે કે આજે તમે કઈ વધારે પાપમાં હતા મારી સાથે. શ્રીમદે કીધું પહેલું કામ મોક્ષ માર્ગે જે કરવાનું છે એ છે ક્ષમાપના, એટલે પાસ્ટ હર્ટથી પોતાને રિલીઝ કરવાનું છે. આપણને એવું લાગે આપણે ક્ષમા કરીએ છીએ એટલે આપણે બહુ મહાન કામ કરીએ છીએ, બીજાને આપણે ક્ષમા કર્યું. પણ શ્રીમદે આવીને સમજાવ્યું કે બીજાને ક્ષમા કર્યું તેટલું ભલે કર્યું, પણ એક્ચ્યુઅલી એમાં લાભ કોને થયો? ફોરગિવનેસ. યુ આર ગિવિંગ સમથિંગ ટુ યોર સેલ્ફ ઓનલી. આપણને એવું લાગતું હોય અત્યાર સુધી કે મેં ક્ષમા કર્યું એટલે હું કેટલો મોટો, હું કેટલો મહાન, પણ એમાં લાભ તમને જ થવો જોઈએ તો એ ક્ષમાપના છે. પણ આપણને કોઈ દિવસ કોઈએ ક્ષમાનું પણ સાચું સ્વરૂપ નથી બતાવ્યું. આપણે લગભગ શું કરીએ કે સંવત્સરીના દિવસે મિચ્છામિદુક્રમ કરીએ, અને એ પણ જેની સાથે ફાવતું એને કરીએ, જેની સાથે ન ફાવતું એને, એટલે જેની સાથે એક્ચ્યુઅલ કરવું જોઈએ એની સાથે ન કરીએ, અને જેની સાથે તો ગુડ ગુડ હોય એની સાથે કરીએ. શ્રીમદે ક્ષમાપનાનું સાચું સ્વરૂપ બતાવ્યું. 3-4 પોઈન્ટ છે, હું તમારી સાથે શેર કરું. આમ તો આખી ક્ષમાપના છે, જે લોકો વાંચતા હોય હે ભગવાન હું ભૂલી ગયો, પણ અત્યારે આપણી પાસે એટલું ડિટેલમાં જવાનો સમય નથી. કારણ કે અમે હ્યુસ્ટનમાં બિગિન કર્યું તો 4-5 લાઈન ની અંદર તો બતાવવું પડ્યું, તો એ કેટલા 3 સેશન થયા તો 4-5 લાઈન માં અટકી ગયું. 2 સેશન ક્ષમાપના ઉપર. ક્ષમા એટલે કોઈને બી સાથે આપણને કઈ બી ગાંઠ બંધાયેલી હોય તમે રિલેટ કરતા જાઓ. કોઈ એક વ્યક્તિ તો એવું માઇન્ડમાં આવી જ ગયું હશે અત્યાર સુધી, એટલે જે જે હું બોલું છું ને એની સાથે તમે રિલેટ કરતા જાઓ. ઓકે, કોઈ બી એવું વ્યક્તિ જેને તમારા જીવનમાં તમને કોઈ કષ્ટ આપ્યો છે, તમને ચીટ કર્યું છે, તમને ધોખો આપ્યો છે, યા તમારી કોઈ ઈચ્છાઓ હતી, યા તમને કોઈ પ્રોમિસ કરીને પૂરા નથી કર્યા, કઈ પણ હોઈ શકે, એવા વ્યક્તિનું સ્મરણ કરી લેજો અને સાથે સાથે રિલેટ કરશો. એ વ્યક્તિએ મને દુઃખ આપ્યું એટલે વન ઇઝ હેટર એન્ડ વન ઇઝ હેટેડ. આ વ્યક્તિએ મને દુઃખ આપ્યું તો હી ઇઝ હેટેડ એન્ડ આઈ એમ ધ હેટર. બિટવીન હેટર એન્ડ હેટેડ સફર કોણ વધારે કરે છે? લઈ વિચારો. આને મને દુઃખ આપ્યું તો આના આના પ્રત્યે મને ગુસ્સો છે, દ્વેષ છે, નફરત છે. સમટાઈમ્સ તમને કહું એને ખબર પણ ન હોય કે મને દુઃખ આપીને વયા ગયા, પણ તો પણ આપણને એટલું બધું એની કોઈ એક્શન આપણા માથે તૂટી ગઈ હોય ને, એટલે બિટવીન હેટર એન્ડ હેટેડ પહેલા તો એ નક્કી કરો હુ ઇઝ સફરિંગ મોર. બિઝનેસ ટુ અમારા બધા સેશન્સ અને ઇન્ટરેક્ટિવ હોય, એટલે આપણે થોડી વારમાં તો બધા જ બોલતા હશે ને, બધાને બોલવું જ પડશે. બિટવીન હેટર એન્ડ હેટેડ વધારે તકલીફ કોને છે? હેટર. હેટેડ ને તો ખબર પણ નથી. ઘણી વાર એવું થાય કે તમને તમે જેની સાથે આટલું બધું ગાંઠ બાંધીને બેઠા હોય અને જેનો દિવસમાં 50 વાર વિચાર કરતા હોય એને ખબર પણ ન હોય કે એને આપણને આટલું દુઃખ આપી દીધું છે. એટલે ક્ષમા જયારે કરવાની છે, કોઈને પણ ક્ષમાપના માંગવી કે લેવી વોટ એવર ઇઝ દેર, ત્યારે સૌથી પહેલા તો એ ડિસાઇડ કરો હુ ઇઝ સફરિંગ. એન્ડ યુ વિલ ઓલવેઝ કમ ટુ વન કન્ફ્યુઝન, વન, આઈ એમ સફરિંગ. અગર હું આના પ્રત્યે ગુસ્સે થઈને બેઠી છું, નારાજ થઈને બેઠી છું અને એ શોપિંગ કરે છે આરામથી, એ માયામીના બીચમાં આટા મારે છે અને હું રૂમમાં લોક થઈને બેઠી છું, હુ ઇઝ સફરિંગ? માયસેલ્ફ. મેક શ્યોર. એટલે પહેલા આ નિર્ણય કરજો કે જયારે પણ મારે આ એનર્જીને રિલીઝ કરવાનું છે, આઈ હેવ ટુ બી શ્યોર કે આઈ એમ ધ વન હુ ઇઝ સફરિંગ. બિટવીન હેટર એન્ડ હેટેડ, ધ હેટર ઇઝ સફરિંગ મોર. મેક શ્યોર. અને તો પણ હવે કઈક એવું ઘટના ઘટી છે જેમાં હવે એવું તો બને નહીં કે એને જ બધું ખરાબ કર્યું હોય મારું, મેં પણ તેનું કઈક બોલી જઈશ ને સામે, એવું એવું હોય છે ને? મન કઈ પણ દુર્ઘટના થઈ હોય પાંચ 10 યર્સ પહેલા તો કઈ પણ એટમોસ્ફિયર ની અંદર એ બેન બોલ્યા હશે 50%, તો 50 ને પણ તો બોલ્યું જ હશે ને. તો લેટ મી ફોકસ ઓન માય પાર્ટ. અને હું બોલું છું એ ટાઈમે ગુસ્સામાં એ બોલ્યા, તો સાથે સાથે હું પણ બોલી, હું મારા પાર્ટ ની સોરી માંગી લઉં. ત્યારે તરત તમને પ્રશ્ન થશે કે પેલા મારે સોરી માંગવાનું, વાય મી? આ પુરુષે અંતર આપ્યો કે તને પેલા મોક્ષે જવું તો તું સોરી માંગ. તને પેલા રિલીઝ થવું છે, સિન્સ યુ હેવ ટુ ગો ટુ ધ હાયર જર્ની, તારે એનર્જી જે બ્લોક થઈ ગઈ છે, એ બ્લોક છે નહીં એનર્જી, કેન યુ ચેન્જ ધેટ? જે 10 વર્ષ પહેલા બની ગયું એને આપણે બદલી શકીએ? ન બદલી શકીએ. એમાં આપણે કઈ ફેરફાર કરી શકીએ? હવે ન ફેરફાર કરી શકીએ. તો આપણી એક સેટ ઓફ એનર્જી ને આપણે એમાં બ્લોક શું કામ કરી રાખ્યું છે? એને કાઢો એમાંથી. કારણ કે મોટી યાત્રાએ જવાનું છે તો વી કેનોટ એફોર્ડ કે આપણી આ એનર્જી એની અંદર સ્ટક થયેલી પડી લે. અને લાંબા ભાગની એનર્જી એમાં છે. અને જેમ જેમ વર્ષો વીતતા જાય ને, એવું મેં જોયું છે, અમને આ એજમાં અત્યારે 40 વર્ષ હજી એને નહીં લાગે, તો એ થોડું થોડું યાદ આવે અને દુઃખ થાય, પણ જેમ જેમ 60 વર્ષના થાય ને, એ લોકો એકની એક વાત રિપીટ જ કર્યા છે. રિપીટ, યુ હેવ સીન ધીસ થિંગ? હા, ઓલ્ડ એજ સિન્ડ્રોમ. એ લોકોને એટલું બધું દુઃખ લાગ્યા કરે, એટલું બધું દુઃખ લાગ્યા કરે, એકની એક વાત અને આમ કર્યું અને આમ કરી સાથે કર્યું, દે ફોરગેટ કે સમવેર દેર એનર્જી ઇઝ સ્ટક ઇન ટુ ધેટ. વધારે વધારે દિવસોની સાથે દુઃખ તમારું વધતું જાય. ક્ષમા માંગવા માટે ફર્સ્ટ સ્ટેપ કૃપાળુ દેવે કીધું, યુ બી ધ ફર્સ્ટ વન. જઈને એને તમે પણ તો કઈ ભૂલ કરી હશે એ સિચ્યુએશનમાં, જઈને આસ્ક ફોર ધ ફોરગિવનેસ. મેં તમારા પ્રત્યે આવા ભાવ કર્યા. ઘણી વાર આપણે બોલી ના શકતા હોય તો ભાવ તો કર્યા જ હોય ને, આવું કર્યું અને મારી સાથે ક્ષમા. ઓકે, સીક ફર્સ્ટ સોરી. એને જેને ફોન કર્યો, મેસેજ કરો. અમારા લોકોને તો આપવાનો પ્રોસેસ છે લાંબુ, પણ અત્યારના વી આર ઓન ધ શોર્ટ ટોપ, એટલે હું એટલું તો કહી શકું કે અગર જીવનમાં કોઈ સાથે ગ્રંથિ બંધાયેલી છે અને મોક્ષની યાત્રા કરવી છે, આ બે વસ્તુ એક સાથે છે, તો મોક્ષની યાત્રાને સ્ટેબલ રાખજો, એ ભાવના રાખજો તમારી. પણ આ ગ્રંથિ તોડવા માટે આજે ને આજે જઈને પહેલા એની પાસે સોરી કરતા જાઓ કે 10 વર્ષો પહેલા આપણા બંને વચ્ચે આ વાત થઈને એ મારા માથામાં એવી ફરતી હતી કે એના કારણે ઘણો બધો રોષ તમારા પ્રત્યે હતો. આઈ સીક ફોરગિવનેસ બીકોઝ આઈ વોન્ટ ટુ મૂવ અહેડ ઓન ધ પાથ ઓફ લિબરેશન. અને સમય તમે પોતે સાંભળશો તો એના વ્યક્તિ કહેતો, ઓ ઇઝ ઇટ રિયલી, તમને મારા પ્રત્યે આટલો દ્વેષ હતો? અને હ્યુસ્ટનના સેશન કર્યા ને એમાં તો બે જણા આવીને મને કીધું કે પ્રભુ અમારા ઘરનું જ વ્યક્તિ હતો, જેની સાથે વર્ષોથી અમે રહીએ છીએ ને, એના પ્રત્યે જેટલી ગંદકી બંધાયેલી કે બીજા સાથે સારી રીતે વાત કરે, અમારી સાથે ન કરે, બીજા માટે આટલું વાપરી કાઢે, ઘરમાં હાથ તૈયાર કરવાનું કહે, એવું બધું હોય ને, એ બધા પ્રોબ્લેમ અમારા ઘરમાં જ હતા. બટ સિન્સ વી એન્ટર ઇન ટુ ધીસ ફોરગિવનેસ સેશન, અમને લોકોને ઘણી રાહત થઈ કે ઠીક છે, એને જે કર્યું છે એની ઈચ્છા, આપણું કામ શું છે, પોતાની એનર્જીને ક્યાંથી રિલીઝ કરવાની છે. એનર્જી હેઝ બીન બ્લોક્ડ ઇન ટુ અવર પાસ્ટ, અને પાસ્ટમાં એનર્જી એ ભૂતકાળમાં એટલી બધી આપણી એનર્જી બ્લોક થઈ ગઈ છે કે એને પ્રેઝન્સમાં આપણે રાઈટ રીતે હવે એમાંથી કઈ કામ જ નથી કરી શકતા. તો પેલું કામ શું કરવાનું છે, મિચ્છામી દુકડમ, ડોન્ટ વેઇટ ટિલ સંવત્સરી, ડોન્ટ વેઇટ. This is really, અગર કઈ આપણા બંને વચ્ચે બોન્ડ બંધાણા હોય તો this is my very friendly advice to you, કે don't wait till સંવત્સરી. આજે ને આજે જઈને યા કાલે જઈને એને સોરી જરૂર કહી દેજો, મારે તમારા અગેન્સ્ટ થોડા આવા બધા અભિપ્રાય છે. અને ધ મોમેન્ટ યુ વિલ સે સોરી, તમને પોતાને રિયલાઇઝ થશે કે તમને હલકા પણ અંદરમાં આવી જાય. હવે શું થશે, જેવું તમે સોરી કહેવા જશો ને, ક્ષમા દેવા, એટલે સામે વાળો એટલે સેશન નથી સાંભળ્યું, એટલે એ તરત સામે તમને બોલશે આવી ગયા ને લાઈન પર. મારે તો આખું સેશનમાં મારે બધી જ વાત કરીને જવાની ને, પછી અડધું કહું અને પછી તમે ત્યાં જઈને બોલો ને બોલો તમને આવું કે, એટલે તમે કહેશો હવે આનું તો બેને બતાવ્યું નતું આપણને કે હવે આ ટાઈમે શું કરવાનું, અને કહેવાનું હા આવી ગયા મોક્ષ માટે. તમારે માનીને જ રાખવાનું કે એવું બોલવાનું જ છે કે ઘણી વાર મોઢું ચડાવે કે કઈ પણ કરે, તો મેક શ્યોર અગર તમે મોક્ષ માર્ગે જવા નીકળ્યા છો ને, તો એનું કોઈ પણ રિએક્શન કે એનું કોઈ પણ એક્શન તમને લોકોને હલાવવું ન જોઈએ. યુ શુડ બી ફર્મ કે હા, મેં જે ભૂલ કરી હતી ને હું એની માફી માંગુ છું. હવે એને જે વિચારવું હોય એ વિચારે, કારણ કે જે ઘટના ઘટીમાં તમે પણ તો બોલ્યા હતા ને. બસ તમે તમારા પાર્ટની ક્લિન્ઝિંગ કરવા જાઓ છો, તમે તમારી એનર્જી જે બ્લોક થયેલી છે એને રિલીઝ કરવા જાઓ છો, એટલે તમને કહેવાનું જ છે. પછી તમે ક્ષમા દો ને કોઈને, યા ક્ષમા માંગો, ત્યારે અંદરમાં છે ને એક બહુ બેસિક ભાવ રહી જતો હોય, બહુ બેસિક, બહુ હજી ઊંડા ઉતર્યા ન હોય, એટલે અંદરમાં બેસિક એવો ભાવ રહી જાય કે ઠીક છે આપણે તો ક્ષમા કરી દઈએ કારણ કે આપણે મોક્ષ માર્ગે, પણ છે ને ભગવાન એનો બદલો જરૂર આપશે. એને આવા કર્મો કર્યા તો જો પાછા તમે કર્મ ગ્રંથના અભ્યાસી અગર હો તો તમે કહેશો કે પ્રભુ આ કર્મનો ઉદય થશે, એનો વિપાક કાળ આવશે, એટલે એને જો આનો બદલો મળવાનો, તમારે આ ભાવના ન હોવી જોઈએ, મળે તો મળે, પણ તમારી અંદર ઊંડે ઊંડે પણ ક્યાંય એવી ભાવના ન હોવી જોઈએ કે હું માફ કરું અને હું તો જાઉં મોક્ષ માર્ગે, પણ એને તેના ભગવાન પાછળ બદલો જરૂર આપે એકવાર, એવું જરૂર થાય લોકોને. અમે લોકો તો બહુ હસતા આ સમાપના ઉપર સેશન લેતા ને, યુ યુઝ ટુ લાફ, નોટ ઓન અધર, ઓન અવર સેલ્ફ, કે ખરેખર અમે પણ તો એવું જ વિચારતા કે અમે ભલે માફ કરીએ કારણ કે અમે તો હવે મહાવીર ના માર્ગે, એટલે આપણે માફ કરવાનું, પણ અંદર ભાવના શું, ભગવાન એને બદલો જરૂર આપશે. હા, આ સમાપના નથી, મેક શ્યોર. અને ક્ષમા માંગવા જઈએ ને એમાં કોઈ તમને અજીત પ્રભુ જેવા મળે, આ એમને લંડન ના સેશન પછી એક ઔપચારિક રીતે હોય ને, ફોર્મેલિટી માટે આપણે કહીએ ને, અઠવાડિયું આપણે કોઈની પાસે જૈન સેન્ટરમાં રહ્યા હોઈએ અને અઠવાડિયું બધા સાથે હેરા હોય ફેરા હોય ખાધું પીધું હોય, એમાં આપણે છેલ્લે ફોર્મેલિટી માટે બોલીએ ને કે ભાઈ આટલા દિવસ આપણે સાથે રહ્યા તો કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, એવી ફોર્મેલિટી કરવા ગૌતમ પ્રભુ ગયા. એવી કોને, અજીત પ્રભુને ફોર્મેલિટીમાં બોલવા ગયા, અજીત પ્રભુ અમારાથી કઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. તો ઓલા પણ પૂરા સેશન અટેન્ડ કર્યા હતા એને, એટલે તરત પેલા જાઓ ગૌતમ પ્રભુ તમે માફ થયા. હવે આવું સાઈડમાં તો અંદર મેં ઈગો હર્ટ થઈ ગયો કે અરે, પણ મેં કઈ ભૂલ જ નથી કર્યું તો માફ તો ન કર્યો આને મને, પણ હવે ઈગો તો એવી વસ્તુ છે ને કે સામે વાળો ચૂપ રહી અને એ જ એને પોસાય, એટલે જાઓ માફ થયા, એટલે એને તો હવે આ શું આવું તો, પણ એવું બોલી શકે એને બોલવા દેવાનું, આપણે આપણું કામ કરીને સરકી દેવાનું. બીજા બધા શું કરે છે ને એની ચિંતા નહીં કરવા. તમે હાઈવે ઉપર ગાડી ચલાવતા હો, હિરેન પ્રભુ ખાસ અહીંયા સુધી આવી ગયા પાછા ટેક્સાસ થી અમને ડ્રાઈવ કરીને લઈ જતા હોય ક્યાંય પણ, તો તમે ગાડી ચલાવો ત્યારે બીજા બધા ખોટી ગાડી ચલાવે એના ઉપર તમે ધ્યાન રાખો કે તમારે સારી સાચી રીતે ગાડી ચલાવવાની એના ઉપર ધ્યાન રાખો. વોટ યુ હેવ ટુ લુક એટ યોર સેલ્ફ. બીજા બધા રોંગ વે માં જતા છે જ નહીં, પણ અમારે તો બહુ હોય, રોંગ વેમાં જાય, રોંગ કટ કરે, બધું કરે. પણ યુ હેવ ટુ સિક્યોર યોર કાર, તમારી ગાડી બચાવીને કેવી રીતે નીકળી જવું તમારે તો એ ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે મોક્ષ માર્ગે બીજા બધા જે કરતા હોય અને જે કહેતા હોય, તમારે પોતાના આત્મીય આત્માને કેવી રીતે બચાવીને નીકળી જવું, ઇટ ઇઝ ઇન યોર હેન્ડ એન્ડ યોર સન, બટ યુ શુડ હેવ રાઈટ કટ, રાઈટ થિંકિંગ ફોર ધેટ. એટલે નંબર વન શું કરવાનું આજે લઈને, એટલે તમે કરો તો ઠીક, ના કરો તો યોર ચોઈસ, બટ ઇફ યુ રિયલી વોન્ટ ટુ બિગિન ધીસ ઇટર્નલ જર્ની ટુવર્ડ લિબરેશન, ધેન ધ ફર્સ્ટ સ્ટેપ યુ હેવ ટુ ફોલો ઇઝ ફોરગિવનેસ. એટલે દિગંબર વાળાનો જે ધર્મ છે ને, તમે લોકોએ પ્રતિષ્ઠા કરી છે, મેં જોયું, મને બહુ ગમ્યું કે એ લોકોના ધર્મમાં પર્યુષણ, આપણે લોકોને શ્વેતાંબરમાં તો કલ્પસૂત્રની વાંચણી થાય, પણ દિગંબર વાળાને 10 દિવસના ધર્મ અને 10 લક્ષણમાં પેલું લક્ષણ શું છે? ઉત્તમ ક્ષમા. ઉત્તમ ક્ષમા, ધે બિગિન વિથ ક્ષમા, બીકોઝ ત્યાં કુમકુંદ આચાર્ય બહુ ક્લિયરલી ડિફાઈન કરીને ગયા કે અગર તમારે આ પર્યુષણ ની અંદર સાચી રીતે મોક્ષ માર્ગ ની યાત્રા શરૂ કરવી છે ને, બિગિન વિથ ઉત્તમ ક્ષમા. વોટ ઇઝ ઉત્તમ ક્ષમા? આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છે ને, ધીસ ઇઝ ઉત્તમ ક્ષમા. ક્ષમા એટલે માફ કરવું, પણ ઉત્તમ રીતે માફ કરવું. એટલે પેલા તમારે જવાનું, નંબર વન. નંબર ટુ, એના કોઈ પણ રિએક્શન થી પ્રભાવિત નહીં થવાનું. હોઈ શકે તમને ગળે લગાવીએ, હોઈ શકે તમને બેટા સંભળાવે કે આવી ગયા ને લાઈનમાં, ને ખબર પડી ને હવે તમારી ભૂલ હતી, કઈ પણ રિએક્શન કરે, ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ આઉટ ઓફ હિમ. નંબર થ્રી, હું તો માફ કરું છું પણ યાદ કરતા જ જે બી છે બધું, આ આખી પ્રોસિજર છે. અમે લોકો તો ફોરગિવનેસ મેડિટેશન કરીએ, ફોરગિવનેસ નું આખું પ્રોસિડિંગમાં જઈએ, બીકોઝ મેક્સિમમ ઓફ ટાઈમ આપણું માથું છે ને પાસ્ટ સાથે જોડાયેલું છે, અને જયારે આજે એક એક ને પૂછવું ને તો બધા કહી શકશે કે આપણે પાસ્ટ ને બદલી નથી શકવાના. કેન યુ ચેન્જ? તો પછી એનર્જી ને રિલીઝ કરો ને ત્યાંથી છોડાવો. એ એનર્જી ત્યાંથી છોડાશે તો કોઈ રાઈટ કામમાં અત્યારના ઇન્વેસ્ટ કરશું આપણે, પણ એ એટલી બધી એમાં ઘૂસી ગઈ છે ને કે નથી થતું. We make people understand the importance of it, and then we allow them to go into such forgiveness meditation, જેમાં લોકો release પણ કરે. પણ અત્યારે તો we are into this theoretical session, practical session. આપણે કેટલા વર્ષ થાય છે? 10 6, okay. We'll see if we can go into practical also. So number one શું કરવાનું? You should be the first one. આપણે પહેલા જવાનું. Number two, એના કોઈ પણ રિએક્શન ને દિલ પર મત લગા લેના. દિલ પર મત લગા લેના, એ ટચ ન થવું જોઈએ તમને, કારણ કે તમે માફી લેવા જાઓ અને પાછા વધારે ભભરાઈ ના આવો, ઇટ ઇઝ નોટ ઓફ એની યુઝ. એટલે મેક શ્યોર કે એ તો કઈ પણ રિએક્ટ કરશે ઉલટું સીધું, મારે એનાથી જરા પણ ટચ નથી થવાનું. નંબર થ્રી, હું તો માફ કરું છું બટ તારા કર્મ કે ભગવાન તને એનો બદલો જરૂર આપશે, આ ભાવ ન હોવો જોઈએ. નંબર ફોર, એના પ્રત્યે પણ મિત્ર જેવી જ મૈત્રી હોવી જોઈએ. ઘણી વાર એવું બી થાય કે ઠીક છે એને હવે માફ કરી દીધા, પણ એના પ્રત્યે અંદર મૈત્રીનો ઉમળકા નથી આવતા. જેમ ભગવાને કીધું ને, સર્વ જીવ કરું શાસન નથી, પણ આપણને કઈ એકને છોડીને બધાને કરું શાસન નથી. નહીં, નોટ ધેટ. સર્વ એટલે સર્વ, એના પ્રત્યે પણ ક્યાંક સારું થતું હોય ને, આજે તમે એક્સપિરિયન્સ કરીને ગયા, કઈક સારું સમજી લો, બાય ચાન્સ યુ એક્સપિરિયન્સ સમથિંગ ગુડ ટુડે, તો એ સારું થતું હોય તો તમને તમારા એ વ્યક્તિને પણ કહેવાનું મન થાય કે બેન બહુ સારું ચાલે છે, આવજો ને કાલે. એનું પણ હિત થાય એવી ભાવના તમારા અંતરંગમાં આવી જોઈએ. માફ કરો એ તો ગુડ, એનર્જી રિલીઝ કરી, પણ એ એનર્જીને હજી એક્ટિવેટ કરવા માટે તમારે એના પ્રત્યે પણ હિતની ભાવના, મૈત્રીની ભાવના, પ્રેમનો પ્રવાહ તમારા ભીતરથી આવવો જોઈએ. એનું કઈ, ઇનફેક્ટ મને હમણાં કોકીએ દિલ્હીમાં જ વાત કરી કે પ્રભુ ક્ષમાપનાના પ્રોસિજરમાંથી તો આખા મેં પસાર થયા, હવે એનું કઈ ખરાબ થાય ને તો હોસ્પિટલમાં જઈએ બી એને જોવા, પણ એના ઘરે મર્સિડીઝ આવે ને એ ધ્યાન નથી થતું. એટલે એનું કઈ સારું થાય ને એ પ્રેમ નથી થતું. મેં કીધું આવું તો મેં વિચાર્યું નતું કઈ દિવસ કે ખરાબ થાય ને, એટલે કોઈને ક્ષમા કર્યું, કોઈ સાથે સમજો આ બેન સાથે કઈ ફ્રિક્શન હોય, માફ કરીએ, એટલે તાવ આવે તો ખબર કાઢવા જઈએ, પણ એને મર્સિડીઝ ખરીદી છે તો અંદરમાં કઈ કામ થાય કે ભગવાન તમારા ઘરે તો કઈ ન્યાય જ નથી, આ વ્યક્તિ આટલું ખરાબ છે ને આની પાસે મર્સિડીઝ. અરે પણ પુણ્ય જેવી પણ તો કોઈ વસ્તુ હોય કે નહીં, અને ધર્મ નો પુણ્ય સાથે કોઈ સંબંધ જ નથી એવું તમને ધીરે ધીરે ખબર પડશે. બટ ઇટ હેપન્સ. એટલે જેના પ્રત્યે આ કોઈ પણ શિક્ષણ છે એના સારા ખરાબ સમયમાં એના પ્રત્યે મૈત્રીનો ભાવ, મિત્રતાનો ભાવ, અવર જવાનો, અને ઘણી વાર એવું હોય અવર જવાનો ભાવ ન પણ પોસિબલ ન હોય, સિચ્યુએશન એવા હોય કે આપણે બહુ ઘરે આવી જઈ ન શકીએ, તો મનની અંદર તો એ ભાવના સતત રહેવી જોઈએ. એટલે ધીસ ફોર થિંગ્સ, દેટ ઇઝ ઉત્તમ ક્ષમા. કુલકુલ આચાર્ય એ જે વસ્તુનું સમય સારમાં સ્વરૂપણા કરી એ આ ચાર વસ્તુ છે ક્ષમાના બાબતમાં. અને એ જ વાત શ્રીમદ સમાપના ચેપ્ટરમાં 56 નંબરનું ચેપ્ટર છે એની અંદર શ્રીમદે કરી. અભી ક્ષમા આપી કોઈ દિવસ સમંતર એના દોષા આપી અભી રીતે આપી આપણે ક્ષમાના નામે બસ ખાલી મિચ્છામી દુકડમ કહીએ અને સમવેર અમારા છોકરાઓને તો મિચ્છામી દુકડમનો મતલબ નથી ખબર. સમય અકબર ઓકે મિચ્છામી દુકડમ મિચ્છામી દુકડમ કરીને નીકળી જાય, બટ ઇટેન્ડમ જરૂરી નથી મિચ્છામી વર્ડ દુકડમ વર્ડ યુઝ કરવું. પ્લીઝ ફોરગીવ મી કેન ઓલસો સબસ્ટિટ્યુટ ઇઝન ઇટ. તો પણ આપણને સમવેર આગ્રહ છે કે ના એ જ વર્ડ યુઝ કરો, એનું મિનિંગ સમજો પહેલા. તમને મિચ્છામી દુકડમનો આ મિનિંગ સમજાતો હોય આ 4 પોઈન્ટ રાઈટ, પણ તમને મિચ્છામી દુકડમનો મિનિંગ જ ન સમજાતો હોય ઇટ્સ નોટ રાઈટ. બેકાર થઈ ગયું તમારું પ્રતિક્રમણ. આજે જ આ પ્રતિક્રમણ કરી લેજો એન્ડ હેલ્પ યોર સેલ્ફ ગેટ ધ સ્ટ્રેન્થ. ક્ષમા સાથે આને શરૂ કરવાનું છે. જયારે ભૂતકાળમાં જોડાયેલી આપણી આ એનર્જી જે છે એ રિલીઝ થશે, આઝાદ થશે, લિબરેટ થશે, ત્યારે ઈ એનર્જીને, ઈ શક્તિને આપણે વર્તમાનમાં વધારે સારી રીતે ફોકસ કરી શકશું. અને વર્તમાનમાં ફોકસ કરશું તો ભવિષ્ય આપોઆપ સારું થવાનું છે. ચૂંકિ આપણું જીવન ભૂત અને ભવિષ્યમાં ભાગી રહ્યું છે, ઇટ નેવર સ્ટોપ્સ ઇન ટુ ધ પ્રેઝન્ટ. વર્તમાનના કોઈ કાર્યમાં નથી એટલે આપણે એન્જોય નથી કરતા. જબકે આપણે આના નમૂના ઘણા જોયા છે. છોકરાઓ એક ટોયથી રમતા હોય ને તો બી ધ્યાન હાજી ટોયથી એક નાનકડો એને ઓલું ટેડી બિયર પણ આપી દો ને અને એનાથી રમતા હોય ને તો બી ધ્યાન હેપી. એવા હેપી તમે છો ત્યાં તમારા હાથમાં 50,000 નો આઈફોન હશે ને તો બી યુ આર નોટ હેપી. રાઈટ? બીકોઝ છોકરું જયારે 500 રૂપિયાના ટેડી થી રમે છે ને ત્યારે એનાથી જ રમે છે. હી વિલ નોટ થિંક કે આના પછી હું શું કરે, કે આની પહેલા મારા મમ્મીએ કાલે મારો અવાજ નહોતો સાંભળ્યો ને એટલે આજે હવે આઈ એમ અનહેપી. એવું છોકરાઓ સાથે નથી. કોઈ પણ કૃત્યમાં જયારે તમે ટોટલી 100% એને આપો છો ને, ઇટ ઇઝ ધ પાવર ટુ ગેટ હેપીનેસ. દેટ કૃત્ય હેઝ દેટ પાવર ટુ ટેક યુ ટુવર્ડ્સ દેટ હેપીનેસ. માણસો ફૂટબોલ રમતા હોય, હોકી રમતા હોય, ક્રિકેટ રમતા હોય, દે આર રિયલી હેપી પીપલ એટ દેટ મોમેન્ટ એટલીસ્ટ. કારણ કે એ ટાઈમે એ ટોટલી પ્રેઝન્ટમાં છે. ઓલો સચિન તેંડુલકર આ બેટ ઘુમાવતા ઘુમાવતા એવું વિચારી શકે કે લાસ્ટ ટાઈમમાં ઓલી જગ્યા અવું મેં કેવી રીતે કર્યું, એવું વિચારી શકે એ બેટ ઘુમાવતા ટાઈમે. He is totally into that present activity, therefore he enjoys his game. And since he enjoys, he can give full energy to it. He is giving full energy, so he is on the top. Yeah, yes, big catch. જે લોકો બહુ વધારે પાસ્ટ અને ફ્યુચરમાં વિચારશે ને એ ક્યારે પણ પ્રેઝન્ટમાં નથી. પ્રેઝન્ટમાં નથી એટલે એ લોકોની એનર્જી બધી પ્રેઝન્ટમાં નથી. એ લોકોની એનર્જી પાસ્ટ અને ફ્યુચરમાં છે. ઇટ્સ નોટ ઇન ટુ પ્રેઝન્ટ. અને પ્રેઝન્ટમાં એનર્જી નથી એટલે હેપીનેસ પણ નથી. એટલે આનંદ સુધી પહોંચવા માટે યુ હેવ ટુ બી ઇન ધ પ્રેઝન્ટ વિધાઉટ એની રિએક્શન. જે બી પ્રેઝન્ટમાં છે વિધાઉટ એની રિએક્શન યુ હેવ ટુ બી દેર. અને એમાંથી આનંદની ધારા તમારી શરૂ થશે. ધર્મની બધી જ એક્ટિવિટીઝ આના માટે હતી કે જ્યારે તમે ભગવાનની સામે પણ ઉભા છો તો તમને ખાલી ભગવાન દેખાય છે, એના ગુણો દેખાય છે. ભગવાનની સામે ઉભા છો તો એનું એ વિરાટ મૈત્રીપૂર્ણ જીવન દેખાય છે કે કોઈ કાનનો ખીલા પણ ફૂકી જાય તો પણ અંદરમાં ટેમ્પરેચર જરા પણ અપડાઉન નથી થતું. એ છે ભગવાન. ભગવાનની સામે ઉભા ઉભા તમે ખાલી ભગવાનને ફોકસ કરો છો ને, મીન્સ યુ આર અટ્રેક્ટિંગ હિઝ ગુણ. એના ગુણોની ચિંતન કરો છો, એના ગુણોનો વિચાર કરો છો, મીન્સ યુ આર અટ્રેક્ટિંગ, યુ આર ઇન્વાઇટિંગ ધોઝ ગુણ કે આ ગુણ મારી અંદર પણ આવે. પણ આપણા માટે ભગવાનની પૂજા પણ શું થઈ ગયું છે, દર્શન પણ શું થઈ ગયું છે, સો મેકેનિકા આવ્યા, દર્શન કર્યા, નીકળી ગયા. નો, એક એક રિલીજીયસ એક્ટિવિટીઝ આપણને એટલે બતાવેલી કે આ એક્ટિવિટીથી તમે અનંત આકાશ તરફ જોતા રહો, તમે અનંત આનંદ ને સમૃદ્ધિ ને તમારા અંદર એક્સપ્લોર કરી લો. આ એક્ટિવિટીથી સામાયિક એટલે 48 મિનિટની ઘટના, 48 મિનિટ. એનો પર્પઝ શું હતો કે સવારમાં ઉઠીને જયારે 48 મિનિટ એ સામમાં એક એટલે સમભાવ, સમતાનો ભાવ, બરાબર છે, સમતાના ભાવમાં તમે એ 48 મિનિટ બેસી જાઓ ને, એના પછી આખો દિવસ તમારો એ સારામાં નીકળે. જેમ સવારે એક વાર ચાર્જિંગ કરી લઈએ આપણા ફોન ને, તો એક વાર 1 કલાક ચાર્જ કરી લીધું પછી 20 કલાક ચાલશે કે નહીં ચાલે આપણો ફોન. તો સામાયિક વોઝર ચાર્જિંગ પણ વોઝર ચાર્જિંગ, પણ એ ચાર્જિંગમાં પણ કેટલી આતુરતા હોય, અરે આજે ભક્તામાં રહી ગયું, અરે આજે કલ્યાણ મંદિર રહી ગયું, અરે આજે આ આત્મા સુધી બોલવાની રહી ગઈ, હજી આ બોલવાનું છે, ઓલું બોલવાનું. એટલે સામાયિક હું લોકોને જોઉં, ઇન્સ્ટેડ ઓફ સ્લીપિંગ ઇન ધ સાયલેન્સ, એ લોકો એક પછી એક ફલક ફેરવતા હોય. ઓકે, ઇટ્સ ગુડ, તમે કોઈ ધાર્મિક એક્ટિવિટીમાં છે, સારું છે, પણ આ ધર્મ નથી. ધર્મ એટલે તો ભીતરની શાંતિ, ધર્મ એટલે ભીતરનો આનંદ, ધર્મ એટલે એવા સંભાવમાં આવી જવું કે એ સંભાવની ધારામાંથી જયારે બહાર આવો ને, અને કોઈ પણ પ્રસંગ આવે તમારા ઘરમાં કે તમારા આસ પડોશમાં કોઈ બી પ્રસંગ આવે, યુ રિમેન અન્ડરસ્ટર્બ, યુ રિમેન અનટચ્ડ, બટ વી ડોન્ટ ઇન્ટરપ્રેટ ધેટ. જેટલા પણ સાધનો બતાવ્યા હતા તીર્થયાત્રામાં, બધા ભગવાન એટલી ઊંચા સ્થાન બેસાડ્યા છે. પાલીતાણાના ભગવાન એટલા ઊંચા, સમર શિખરના તો ઓર ઊંચા, ગિરનારના તો બહુ ટફ, ઉપર ચડવું ટફ, આ બધા ભગવાનને એટલા ઊંચા સ્થાન બેસાડ્યા. આપણા લોકોને પિકનિક થઈ જાય એટલે કોકે મને કીધું 500 ધનુષની એની ઓલી હતી ને, એટલે ઊંચા બેસાડ્યા. રસ્તો અઘરો છે પણ વી એન્જોય, અઘરો તો છે જ નહીં. આ કન્સેપ્ટ તો પેલા હું તમારો કઢાવીને જઈશ. અઘરો લાગે છે, હું ઘણી વાર આપણને સત્સંગમાં કહું, રસ્તો અઘરો નથી. આ શ્રીમદેવી કીધું, જગ્યાએ જગ્યાએ મોક્ષ સરળ છે, સુગમ છે, બહુ ઈઝી છે. જેમ અહિયાંથી ચાલીને સ્ક્રીન સુધી જવાનો રસ્તો આસાન છે કે ટફ છે? આસાન છે. પણ તમે હવે ઊંધા ચાલો એટલે સ્થિર સાધન કરીને જાઓ તો હવે આસાન છે કે ટફ છે? ટફ છે. એવી જ રીતે મોક્ષ નો માર્ગ બહુ આસાન છે, પણ તમે ઊંધી માન્યતાઓ લઈને ચાલો છો, તમારું આખું માથું જ ઊંધી દિશામાં છે, તો તમારા માટે ટફ લાગશે. ઊંચે બેસાડ્યા છે એનો બી કોઈ મિનિંગ છે, એનો કોઈ અભિપ્રાય છે? બધા ભગવાન તો જ ઉપર શું કામ, એટલી ઉપર શું કામ? એની મહાનતા, એની દશા બતાવે છે. વેરી ગુડ. આ ભાવ દશામાં તમે જયારે આટલા બધા કલાક રહેશો, જે મારા જેવાને ચડવામાં અગર હું ચડું તો 3 કલાક થઈ જાય, 3 કલાક થઈ જાય પાલીતાણાનો, કે 4 કલાક થાય, 4 કલાક સુધી સતત એ ભાવધારામાં હું કે પ્રભુ તમારી દશા કેટલી ઊંચી, તમારી મહાનતા કેટલી, કે તમને કોઈ આવીને માથે સગડા મૂકી જાય ને તોય જાય નહીં, અને અમને તો જરા કઈ બોલી જાય તો અમે સગડી જવા થઈ જાય. તમને સગડા મૂકે તો કઈ નહીં, અને અમને બોલે તો અમારા મોઢામાંથી સગડા નીકળે બહાર. એવી તો આપણી ન્યૂનતા. એટલે એ બંને વચ્ચે કમ્પેર કરતા કરતા આપણે 4 કલાક કાઢીએ, હવે આપણી અંદર કેટલી નિર્મળતા આવી જશે. 4 કલાકમાં એની ઊંચી દશા અને મારી નીચી દશા, આ કમ્પેરિઝન બી એટલું થઈ જાય ને 4 કલાકમાં, તો વન્સ યુ આર ઇન ફ્રન્ટ ઓફ હિમ ને, તમે ખરેખર ઝૂકી જશો. એ ઝૂકવું આના માટે હતું, કારણ કે જે 4 કલાક કમ્પેરિઝન કર્યું ને તમે ચડતા ચડતા, યુ અન્ડરસ્ટુડ કે પ્રભુ તમે ક્યાં અને હું ક્યાં, લેટ મી બાઉ ડાઉન. પણ આપણે શું કરી નાખ્યું, એને પણ મેકેનિકલ કે ઉપર ચડીને જાઓ, હાફતા હાફતા, અને ત્યાં જઈને ઝૂકો, ઓવર, તમારે જે પણ કઈ બીજો ક્રમ હોય શું કરો, અને પછી પાછા ઉતાર્યો. ઇટ વોઝ નોટ લાઈક દેટ. 4 કલાક એટલું ચિંતન ચાલ્યું, એટલે અમારે લોકોને તો પહાડ ચડવાનું, તો મનમાં ચડવાનું, મનમાં, અને આ બધું, કારણ કે યુઝલી લોકો પિકનિક બનાવતા બનાવતા વાતો કરતા કરતા ચડે, એ તો સમજાય જ નહીં. પણ સમરો, એટલે 5મો વારો, એટલે આવું બધું તો થવાનું, એમાં આપણી ગાડી કેવી રીતે બચાવી ને નીકળવું એ કોનું કામ? એન્ડ વી આર ઓલસો ધીસ અવેકનિંગ રાઈટ કે કેવી રીતે લોકોને પોતાની ગાડી બચાવતા શીખવાડી. ગાડી ચલાવતા તો તમને આવડી ગઈ પણ બચાવતા નથી આવડતી. મનુષ્ય જીવન તો મળી ગયું એવું જીવન કે જ્યાં આ ગાડી સુધી મોક્ષ માર્ગે નીકળી શકે, પણ બાય ચાન્સ તમે લોકો રોંગ એડ્રેસ પકડી લીધું, રોંગ ટાઈમે પકડી લીધું. તો ઉપર બી ભગવાનને મૂક્યા હતા તેની દશાનું ચિંતન કરવા માટે, અને જેમ એ દશાનું ચિંતન કરો એમ એના પ્રત્યે અહોભાવ વધે, અને આઉટ ઓફ ધેટ અહોભાવ તમે ત્યાં જતા હોય તેની સામે ઝૂકી જાઓ. ધીસ વોઝ ધ એન્ટાયર પ્રોસીડિંગ. બટ આપણા લોકો માટે જેમાં પુરુષે કીધું ને કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને મારા મોક્ષનો કરુણા ઉપજે છે, એ જોઈને અમારા જેવા જીવોને કરુણા ઉપજે છે. જળ ક્રિયામાં 99 કરવાનું ફેશન છે ઇન્ડિયામાં. તમારે કરું? તમારે ફેસ ખરો અહિયાં? નહી, અમે તો ફેશન 99 કરવાના. અને 99 કેટલા મેકેનિકલી કરે એ લોકો, મને તો આશ્ચર્ય થાય. એ કરો પણ સમજીને સમ્યક રીતે કરો ને તમારું પાર છે. અમે ભક્તામાના સત્સંગ ચાલતા હોય એમાં ભક્તામાને ખૂબ મહિમા, તમને લોકોને બી ખ્યાલ હશે ભક્તામા સ્તોત્ર બોલો તેની ખૂબ મહિમા. અને એના અમારા લોકોને લાંબા લાંબા ઘણા સત્સંગ લગભગ 10 મહિના ચાલ્યા. એક એક ભક્તામાની ગાથાનો રહસ્ય કાઢ્યું કે આનું સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન શું છે. લોકો માટે ઇવન 2 વર્ષ પહેલા સુધી મારા માટે પણ એવું હતું કે ભક્તાંબર એટલે કોઈએ માનતું આચાર્યને બેડીઓ બાંધી 48 બેડીઓ અને એક એક ગાથા બોલતા ગયા અને બેડીઓ ફૂટતી ગઈ. એટલે ચમત્કાર થયું ને એટલે ભક્તાંબર જ ગુડ. તો એના જીવનમાં ચમત્કાર થયું તો આપણા જીવનમાં બી ચમત્કાર થશે. એ ચમત્કારની આશામાં ભક્તાંબર બધાના ઘરમાં બોલાતું હશે વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ધ સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન ઓફ ભક્તાંબર. વી ઓલવેઝ ડુ ધીસ થિંગ, કોઈ પણ એક સ્તોત્ર લઈએ, કોઈ પણ એક ટોપિક લઈએ અને એનો સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન એક્સપ્લોર કરીએ. વોટ ઇઝ ઇટ? હાઉ ડઝ ઇટ રિલેટ ટુ અસ? માનતું આચાર્યને બેડી ટૂટીએ એટલે આપણે કામ બનવાનું અહીંયા? હાઉ ડઝ ઇટ મેક સેન્સ? એક તરફ આ પ્રજા આજનું જનરેશન એટલું ઇન્ટેલિજન્ટ અને એક તરફ આના જેટલું ઓર્થોડોક્સ નથી ગયું. ઓર્થોડોક્સ ઇન ધ સેન્સ કે ડોન્ટ ક્વેશ્ચન, કમેન્ટ ક્વેશ્ચન ટુ સમ રાઈટ પર્સન કે વાય વી આર ગોઈંગ ધેર. અમારા રિસન્ટલી કેટલા સત્સંગો થયા, એક સત્સંગમાં તો મેં રિલિજન, અમારો ટોપિક જ હતું રિલિજન ફ્રોમ એક્ટિવિટીઝ ટુ એટીટ્યુડ. એક એક એક્ટિવિટી એક એક એટીટ્યુડને ઉજાગર કરવા માટે હતી, એવું હતું. એના બદલે આપણે એક્ટિવિટીમાં સંકળાઈ ગયા. તો ભક્તામાં સ્તોત્રની પહેલી જ ગાથામાં આવે છે ને સમ્યક પ્રણમ્ય જિલ્લપાદ યુગમ યુગાદા આલંબનમ ભવજલે પતતામ જનાના. એવું આવે એટલે એમાં આવ્યું કે સમ્યક રૂપે ભગવાનને પ્રણામ કરો તો ભવ સમુદ્રથી પાર થાવ. પણ કમન ક્વેશ્ચન, વોટ ઇઝ સમ્યક પ્રણામ? સમ્યક પ્રણામ છે શું? એટલે કોકે મને કીધું કે સમ્યક દ્રષ્ટિ જે પ્રણામ કરે નહીં સમ્યક પ્રણામ, એવું કઈ બને તો પછી આપણા તો બધા પ્રણામ નથી માં, કારણ કે આપણે સમ્યક દ્રષ્ટિ નહીં હતી તો આપણા બધા પ્રણામ, પ્રણામ એટલે ઝૂકવું બધું નકામું એવું નથી. સમ્યક પ્રણામ તો આપણા બધા જીવો માટે જ કીધું છે માનતું આચાર્ય. વોટ ઇઝ ઇટ? સાચા હૃદયથી એ લોકોને મેં બતાવ્યું કે શાસ્ત્રમાં 3 પ્રકારના પ્રણામ કીધા છે. 3 પ્રકારના તમે સાંભળશો હવે સત્સંગ યુટ્યુબમાં બધા છે તમને મળશે. પહેલું તો છે સામાન્ય પ્રણામ. સામાન્ય પ્રણામ બધા કરે છે ને એટલે કરો, બધા કરે છે ને એટલે આપણે કરો. બધા અહીંયા અમારી સાથે બી થાય, બધા પગે લાગતા હોય ને એટલે પછી 2 લાગે એટલે પછી પાછળ તો ફોલો જ કરવાનું, બીજા 20 બી લાગે. સામાન્ય પ્રણામ છે, ન તમને લાભ છે ને મને લાભ છે, કઈ લાભ નથી. બટ ભગવાન સાથે બી આવું નથી થયું. સામાન્ય પ્રણામ એટલે બધા કરે છે ને એટલે આપણે કરવાનું, યા પછી આપણી કોઈ પરંપરા છે ને એટલે કરવાનું. ભગવાનને પ્રણામ તો કામ કરવાનું, કારણ કે આપણા પેરેન્ટ્સે કહી દીધું આ મોટો પુરુષ છે એટલે પ્રણામ કરવાનું, તો કરવાનું. સામાન્ય છે, વધારે લાભ નહીં થાય. મોક્ષ માર્ગે કઈ કામનું નથી, કઈ કામનું નથી. આઈ નેવર કીપ થિંગ્સ લાઈક ધીસ કે થોડું થોડું કામનું છે, નથી જ કામનું. કારણ કે તમે કહેશો થોડું થોડું 1000 વાર કરીને વધારે ભેગું કરી લેશો, બટ ઇટ્સ નોટ ધેટ. થોડું થોડું પણ કામનું નથી. બીજું છે અસમ્યક પ્રણામ. એટલે આપણે કોઈ સાંસારિક ઈચ્છાના કારણે ભગવાનને જઈને પ્રણામ કરવું. ભગવાનની પાસે કોઈ સાંસારિક ભૌતિક ડિમાન્ડ, મટીરિયલિસ્ટિક ડિમાન્ડ લઈને જવું અને પછી ઝૂકવું, દેટ ઇઝ અસમ્યક પ્રણામ, નરકનો અંશ બનાવવું. ચોક્કસ આપણે ચોક્કસ ભગવાનની પાસે કોઈ પણ મટીરિયલિસ્ટિક ડિમાન્ડ લઈને પછી નમસ્કાર કરવો કે આ મારા છોકરાનું આ ઠીક કરી દે ને મારા વાઇફ નું આ ઠીક કરી દે, એ જે કોઈ પણ ટેન્ડર ભરીને જવું, તો દેટ ઇઝ અસમ્યક પ્રણામ, ચોક્કસ નરકની ગતિ બંધાવશે. અને નંબર થ્રી ફાઇનલી સમ્યક પ્રણામ, એટલે ભગવાનના ગુણો જોઈને, એની દશા જોઈને ઝૂકી જવું, રેવાય જ નહીં આપણાથી, રેવાય જ નહીં એવું ઝૂકી જવું, તેના ઉપર આનંદ આવી જવો, દેટ ઇઝ સમ્યક પ્રણામ. સમ્યક દ્રષ્ટિથી કઈ લેવા જવા નથી આનંદ, પણ તમારી અંદર એટલું સરસ લાગી ગયું, આ હમણાં ગયો ને, અમે લોકો ડેટ્રોઇટમાં એપલના સ્ટોરમાં ગયા, એપલ એને થોડું શોપિંગ કરવું હતું ત્યાંથી, તો એને એને સ્ટીવ જોબ્સ એપલ ફૂટેલું ફૂટેલું એપલ ક્યાં દેખાય ને, એટલે હી બીકમ સો હેપી, સો હેપી. બસ એને એની એનો લાભ ખબર છે ને, એને એપલ ડિવાઇસીસ નો લાભ ખબર છે ને, એટલે એ જોતા વેટ એની અંદર કેવા ઉમરતા આવે છે કે નહીં તારામાં. એવી રીતે ભગવાન દર્શન નો લાભ, કે અરે મારામાં પણ તમારા જેવી દશા પ્રગટી જશે, એ લાભ જોઈને પછી જો ઉમરતા આવે ને, જાણે સમ્યક પ્રણામ. એની દશા જોઈને પછી ઉમરતા આવે, એ ઝૂક્યા વગર આને તો ચાન્સ નતો, ને તો આ તો ત્યાં ઝૂકીને આવત, એકાદ સાષ્ટાંગ પ્રણામ કરીને આવત. અને ખરેખર એને ફોટો પડાવ્યો ત્યાં ન્યુયોર્કમાં, ત્યાં ખુલ્લું એપલ નું 33rd સ્ટ્રીટ ઉપર જોવા ગયો, તો ત્યાં એપલ નું લોગો ની સામે એને વંદન કરતા કરતા ફોટો પડાવ્યો. છોકરાઓનું ચાલે, પણ યુ નો નો યુ આર નોટ રાઈટ, યુ નો વેલ નો, તું ભલે મજાકમાં કઈ બી કરી લે, દેટ ઇઝ રાઈટ, પણ આને તું સમ્યક આચરણ નહીં માની લેતો તારો. સમ્યક પ્રણામ એટલે ગુણો જોઈને ઉભરા આવે, એવા ઉભરા અંદરમાં એવો આનંદ આવે કે પ્રભુ શું છો તમે, સદા આનંદમાં. આ હાથ પર હાથ અંદર રાખ્યા છે, અમે લોકો આખું પ્રતિમા વિજ્ઞાન કરીએ ને જયારે સાયન્સ ઓફ ધ સાઇડલ, ત્યારે પણ અમે લોકો બતાવીએ એક એક મુદ્રા સુત્રમ છે ભગવાનની, આંખો કેમ આખી ખુલ્લી છે, દિગંબર પ્રતિમામાં આંખો કેમ અડધી બંધ છે, અડધી બંધ હોય ને તમને ખબર છે કે એવી મેં બતાવ્યું, અડધી બંધ હોય, ક્યારેક અડધી ખુલ્લી હોય, આખી ખુલ્લી હોય, ક્યારેક શૃંગાર હોય ભગવાનના ઉપર, ક્યારેક નો હોય અને નો જ હોવા જોઈએ, ક્યારેક હાથ પર હાથ ધરીને ઉભા છે, ક્યારેક લાંબા હાથ કરીને ઉભા છે, હાથ પર હાથ ધરીને બેઠા છે, શું કહે છે, વોટ ઇઝ ધ રીઝન. કોઈ પણ પ્રસંગ આવે, અમે હાથ પર હાથ ધરીને ખાલી બેઠા છે, અમને રિએક્શન કરવાની કોઈ ફુરસત નથી. સી, અને આપણી પાસે ફુરસત જ ફુરસત છે રિએક્ટ કરવાની. સમવેર એવરી એક્ટિવિટી ટીચિસ અસ હાઉ ટુ ડેવલપ ધીસ બ્યુટિફુલ એટીટ્યુડ. એ આ પુરુષે ખોલ્યું, મને પણ નથી ખબર, પણ સિન્સ એન્ડ ટુ ધીસ અભ્યાસ ફાસ્ટ સો મેની યર્સ, 15-16 વર્ષ થઈ ગયા, તો હવે અભ્યાસ કરતા કરતા સમજાણું કે આ દ્રષ્ટિકોણથી ધર્મને અને ધાર્મિક ક્રિયાઓને જોઈએ ને, તો આપણી અંદરમાં આનંદ અને મોક્ષની ઉત્પત્તિ થાય. પેલું કાર્ય આ માર્ગે ક્ષમા, ક્ષમા જયારે કરશો તમારી એનર્જી આપોઆપ રિલીઝ થશે, અને ક્ષમા કરવામાં મેક શ્યોર બીજાને બી ક્ષમા કરજો અને પોતાને પણ માફ કરતા શીખજો. ઘણા લોકો એવા હોય કે અમે બીજાને માફ કરી દઈએ, પણ અરે મારાથી કેવી રીતે અભી ભૂલ થઈ ગઈ, હું પોતાને માફ નથી કરી શકતી, દેટ ઇઝ નોટ. યુ હેવ ટુ ઓવરકમ હેટ્રેડ બાય ફોરગીવિંગ અધર, એન્ડ યુ હેવ ટુ ઓવરકમ ગિલ્ટ બાય ફોરગીવિંગ યોર સેલ્ફ. બંને વસ્તુ, હેટ્રેડ અને ગિલ્ટ, બંનેને ઓવરકમ કરવા છે, એના માટે બીજાને અને પોતાને બંનેને માફ કરતા શીખજો. એન્ડ ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ડિસિઝન. ઘણી વાર લાગે વર્ષો થઈ ગયા કેવી રીતે છોડીએ, એવું લાગે ને વર્ષો થઈ ગયા, બટ મેક શ્યોર કે આ કોઈ પણ એનર્જીને રિલીઝ કરવા માટે ઇટ ઇઝ જસ્ટ અ મેટર ઓફ યોર ડિસિઝન. તમે સમજો 10 શોપિંગ બેગ લઈને ચાલતા હો, 10 શોપિંગ બેગ, એમાં તમને એવું લાગે 10-10 ઇમ્પોર્ટન્ટ છે, પણ હવે વજન છે એટલે ચાલવાનું તો છે, બધું કામનું છે અને ચાલવાનું છે. અચાનક આવીને પાછળથી કોઈ કહે કે આમાં તો ખાલી ગાર્બેજ જ ભર્યું હતું આ શોપિંગ બેગમાં, અને આની કઈ જરૂર નથી, તો તમને ડ્રોપ કરતા કેટલી વાર લાગશે, કેટલી વાર લાગશે. ડ્રોપિંગ ઇઝ અ ડિસિઝન, કેરિંગ ઇઝ એન એફર્ટ. મેક શ્યોર કેરિંગ ઇઝ એન એફર્ટ, તમને લઈને ચાલવું પડશે. ઇટ્સ એફર્ટ. તમે એમાં તમારી એનર્જી ડિપ્લીટ કરી રહ્યા છો, વેન કરી રહ્યા છો, વેડફી રહ્યા છો. અને ડ્રોપિંગ ઇઝ જસ્ટ અ મેટર ઓફ ડિસિઝન. ક્યારે આટલું બધું વિચાર કરું છું એમાં આ બેગમાં તો ગાર્બેજ જ છે, ઇઝન્ટ ઇટ? પાસ્ટ કન્સેપ્ટ નો ગાર્બેજ જ ભર્યો છે, લેટ મી ડ્રોપ ઇટ. બસ તમે આટલો નિર્ણય કરશો ને, યુ વિલ બી એબલ ટુ ડુ ઇટ. આખી મોક્ષ ની ફાઇટ છે ને મને ટેલ પીપલ. પેલા તે લોકોને બહુ અમેઝિંગ લાગતું કે આ તમે શું બોલો છો. મોક્ષ નું આખી ફાઇટ, મોક્ષ નો આખો સ્ટ્રગલ, મોક્ષ નો આખો માર્ગ અહિયાં છે. અને અહિયાં એને પ્રોસિડિંગ માં લાવવા માટે, અહિયાં એને એક્ટિવેટ કરવા માટે, ટ્રિગર કરવા માટે આ બધી એક્ટિવિટીઝ છે. ટ્રિગર કરવા માટે કઈ જોતો તો થઈ કે નહીં? બધે ટ્રિગર કરવા માટે કઈ જોઈએ તો તે છે આ બધી ધાર્મિક એક્ટિવિટીઝ, આ બધા સત્સંગો. કારણ કે આજે કોઈ આવીને તમને આ બધું બતાવતા જ નહીં તો તમે આ બધું કરશે? આ જૈન સેન્ટર હોતું જ નહીં તો અમે તો અહીંયા આવી શકતા કોઈ દિવસ. તો આ બધું બનાવવાનું પર્પઝ શું છે? કે ઓલું ટ્રિગર થઈ ગયા અંદર, અને જયારે ટ્રિગર થશે ને, વિલ સ્ટાર્ટ ફીલિંગ રિલેક્સ ઇન ધ ફ્લાઈ. કઈ પણ આવે ને, ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ યોર એક્ઝિસ્ટન્સ, સ્ટેટ ઓફ યોર એટીટ્યુડ. ઓકે, નોટ ફોર હિઝ બેનિફિટ બટ ફોર માય ઓન બેનિફિટ. તમે પોતે તમારે એમાંથી રિલીઝ થઈ જશો ને ક્લેશિસ માંથી, યુ કેન ડુ લોટ. એવરી હ્યુમન હેઝ અ પોટેન્શિયલ ટુ બીકમ મહાવીર, ઇઝન્ટ ઇટ? સર્વ જીવ છે સિસ્ટમ, જે સમજે તે થાય. લો પાછું એમ કહી દઉં, એના માટે સમજવું પડશે. ક્યાં સમજવું? એક પ્રત્યક્ષ ની પાસે. ચોપડામાં નહીં મળ્યા ગયા, એક પ્રત્યક્ષ ની પાસે બેસીને સમજશો ને, ત્યારે તમને ખ્યાલ આવશે, ઓ ધીસ હ્યુમન લાઈફ આઈ કેન ઓલસો અટેન સિદ્ધ દશા. બટ હાઉ? પેલા પાસ્ટ એનર્જીઝ ને રિલીઝ કરો, પછી આગળ જે મુજબ આપણને સમય રહેશે કે સેશન્સ રહેશે. કાલે આપણું સેશન નું ટાઇટલ કઈક બીજું છે, બટ આઈ વિલ ટ્રાય ટુ રિલેટ વિથ ધીસ ઓનલી. એટલે જેટલા આજે આવ્યા છો, તમને બધાને એક સ્ટેપ વધારે જાણવા મળે. આઈ વિલ ટ્રાય ટુ એસોસિએટ લાઈક દેટ. બટ રાઈટ નાઉ વી વિલ ગો ઇન્ટુ મેડિટેશન. મેડિટેશન અગેન એન એક્ટિવિટી ટુ ટ્રિગર એન એટીટ્યુડ. મેક શ્યોર કોઈ પણ રિલીજિયસ એક્ટિવિટી છે, વંદના કરો, પ્રદક્ષિણા કરો, ઉપવાસ કરો, દાન આપો, કઈ પણ કરો, કોઈ બી રિલીજિયસ એક્ટિવિટીઝ છે આ બધી, આ ધર્મ નથી. જેમ સ્ટાર્ટિંગમાં કીધું ને, આ ધાર્મિક ક્રિયા છે, એમાંથી એટીટ્યુડ ક્રિએટ કરવાનું, ટ્રિગર કરવાનું કામ કરવાનું છે. એટલે મેડિટેશન ઇઝ ઓલસો એક્ટિવિટી, એમાંથી એટીટ્યુડ ટ્રિગર કરવાનું કામ કરવાનું છે. અને એ એટીટ્યુડ છે પ્રેઝન્સમાં રહેવાનું. આપણે ભૂલી જ ગયા છે, આપણને પ્રેઝન્ટમાં રહેવું એટલે કંટાળો આવે, એટલે આપણને લાગે છે શું હશે. આઈધર વી આર એસોસિએટેડ વિથ પાસ્ટ ઓર વી આર એસોસિએટેડ વિથ ફ્યુચર. અને મેક્સિમમ પાસ્ટ પર્સન છે, અને પાસ્ટ માટે આપણને કોઈ કમ્પ્લેન થશે. બહુ પાસ્ટ ના ગુડ ટાઈમ્સ તમે નહીં યાદ કરો જાય, પણ જે બેડ ટાઈમ્સ હશે ને એ યાદ કર્યા કરશો, અને યાદ કરીને દુઃખી થયા કરશો. મેડિટેશન ઇઝ એન એક્ટિવિટી ટુ ટ્રિગર ધીસ એટીટ્યુડ વિધિન યુ, જેમાં તમને પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાની કલા શીખવાડવામાં આવે છે. અગેન, મેડિટેશન માટે કઈ એવી માન્યતા નહીં રાખતા, આંખ બંધ કરીને અંદર આત્મા દેખાશે, આત્મા દેખાશે. આત્મા નિરાકાર છે, દેખાતો નથી, પણ અનુભવનો વિષય છે. વેદાયથી ચોક્કસ ચોક્કસ અનુભવથી કહી શકાય એવું છે કે અંદરમાં આત્મા આપણને વેદાય છે, અનુભવમાં આવે છે. તો આપણે હવે એક મેડિટેશનની અંદર જશું. એ મેડિટેશન ની અંદર એક્ટિવિટી મેડિટેશન ની અને એટીટ્યુડ એમાંથી શું લાવવાનું છે કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતા શીખી જાઓ. પેલું રાઉન્ડ આવશે, બધું અહીંયા મ્યુઝિકલ બીટ્સ ઉપર હશે આખું મેડિટેશન. પેલા રાઉન્ડ ની અંદર બ્રીધિંગ આઉટ નું સાઉન્ડ તમને સંભળાવવામાં આવશે. એ સાઉન્ડ ની સાથે, એ રિધમ ની સાથે તમારે પણ બ્રીધ આઉટ કરવાનું. એ રિધમ ને ફોલો કરજો. એ રિધમ પેલા તો વિધાઉટ મચ મ્યુઝિક હશે, પણ ધીરે ધીરે એમાં મ્યુઝિક એડ ઓન થતું જશે. તો તમારે ફોકસ કરવાનું છે એ મ્યુઝિકલ બીટ ને પકડીને એની સાથે બ્રીધ આઉટ. હજી ખાલી સાંભળી લો, બ્રીધિંગ આઉટ સાઉન્ડ ચાલે છે. ब्रीदिंग आउट हजी मेडिटेशन इज नॉट येट बिगन. आई एम टेलिंग यू द ट्रिक, कारण के घनी वार लोगों ने ध्यान की ट्रिक्स ज नहीं खबर अने ध्यान में बेसे छे. ध्यान में एवं कहेवामां आवे कि श्वासो श्वास ने जोवो. क्वेश्चन शुड अराइज, श्वासो श्वास ने जोवो एटले शुं? कैन यू सी योर ऑक्सीजन कमिंग इन साइड यू? कैन यू सी? कैन यू सी द कार्बन डाइऑक्साइड एक्सहेलिंग? नो. तो श्वासो श्वास जोवो एटले शुं? बिकॉज आमां भी सेकेंड राउंड आवशे, दैट इज ब्रीदिंग इन ब्रीदिंग आउट ने पेटर्न ने फॉलो करो, ऑब्जर्व करो. पहला राउंड अंदर खाली एक्सहेलेशन है. एक्सहेलेशन ने टेक्निक शू है कि तमारो पेट अंदर जाव जोईए. यू शुड टेक एक धक्को थोड़ो करे पेट ने लागे अने श्वास बाहर. डोंट वरी अबाउट ब्रीदिंग इन, ये नेचुरल प्रोसेस छे, ए आपोआप एना टाइम फ्रेम में लेवातो जशे. तमे खाली रिधम ने साथे ब्रीद आउट करशो अने ए रीते के तमारो पेट थोड़ो पाछळ जाए ए रीते. सेकेंड राउंड नी अंदर टू सेट ऑफ म्यूजिक आवशे. वन इज ओशन वेव, ओशन नी वेव छे, अने बीजू छे बेल्ट नो अवाज. एक छे समुद्र मां उठती लहेरो नी अवाज अने बीजी छे घंटीओ नी अवाज. જ્યારે આપણને લહેરોની અવાજ સંભળાય ત્યારે આપણે ઇન્હેલ કરવાનું છે. ઇન્હેલ એ રીતે કરવાનું કે આપણું પેટ ખુલે. પેટ ખુલવું જોઈએ. સી ધ ટ્રિક, અન્ડરસ્ટેન્ડ ધ ટ્રિક. પેટ ખુલે અને તમારે ફીલ કરવાનું છે એ ફૂલતા પેટને. શ્વાસોશ્વાસ જોવું એટલે ફૂલતા પેટને ફીલ કરવું. અને પછી જયારે ઘંટીનો અવાજ વાગશે ત્યારે યુ હેવ ટુ એક્સહેલ એ રીતે કે ફૂલેલું પેટ પાછળની જગ્યાએ આવે. Feel, experience the contraction of stomach. The stomach pachwa hai hune, ene feel karwaanu chhe. Can you feel this thing? Tamaru pet khule ene feel kari sako? Tamaru pet pachu jaye ene feel kari sako? Bas. By this trick, you will be into the present. Ane focus shun chhe, aakha exercise no purpose shun chhe, ke tamari ekagrata ke buddhi ma sampadai gayi chhe, sampadai gayi. You understand? ગુંચવાઈ ગઈ છે એ ત્યાંથી નીકળીને કોઈ બીજા બોડીના પાર્ટમાં એને ડાયવર્ટ કરી દઈએ. વી આર રિલીઝિંગ ધ એનર્જી. મેક શ્યોર વી આર રિલીઝિંગ ધ એનર્જી. જે માઇન્ડ સાથે જોડાયેલી હતી એ એનર્જીને આપણે રિલીઝ કરીને બોડીના બીજા કોઈ હિસ્સામાં લઈ આવશું. તો ફર્સ્ટ રાઉન્ડમાં બ્રીધિંગ આઉટ ઓનલી અને પેટ પાછળ જાય એ રીતે. ઇટ શુડ બી મેડિટેટિવ, એટલે તમારા બ્રીધિંગ આઉટનો અવાજ બીજા કોઈ સુધી ન જવો જોઈએ. બસ તમારા સાથે પડવાળાને પણ ખબર ના પડે. અને સેકન્ડ રાઉન્ડમાં લહેરોની અવાજની સાથે બ્રીધ ઇન, સ્ટમક એક્સપેન્ડ. ઘંટીઓની અવાજ સાથે બ્રીધ આઉટ, સ્ટમક પાછળની જગ્યાએ. અને આપણે શું કરવાનું છે એ ટાઈમે? આપણે ભૂત ભવિષ્યના વિચાર નથી કરવાના. આપણે સ્ટમકના ફૂલવા અને પાછળ જવાની એ જે રધમ છે એને ફીલ ભેગા કરવાની. ક્યારેક એવું બની શકે થોડીક મિનિટો માટે કે તમે શ્વાસ અંદર લઈ લેજો પણ તો પણ હજી વેવનો અવાજ ચાલુ છે ત્યારે હોલ્ડ ધ બ્રેથ. પેટને ફૂલેલું પેટ છે એમાં બ્રેથને હોલ્ડ કરજો. અને પછી જયારે ઘંટીની અવાજ આવે ત્યારે સ્પીચને રિલીઝ કરજો. ઇટ વિલ બી હાર્ડલી 1 to 2 seconds, એટલો ઓછો ટાઈમ હશે કે તમારે હોલ્ડ કરી રાખવાનું છે. બટ બી બેટર હતા. અને અગર તમારા બધાની શ્રદ્ધા સારી હશે તો વી વિલ ગો ઇન ટુ ધ લાસ્ટ રાઉન્ડ ઓલસો, થર્ડ રાઉન્ડ. So are you ready? Ready? Sure. Straight બેસો, not very tight. એવું નહીં કેટલા અકડીને બેસો કે બેકમાં પેન થવા માંડે, not that. હાથોને મુદ્રાને આમ લેવો, ક્લેમ્પ કરી દો, બીકોઝ એનર્જી ને એક ટ્રાન્સફર કરવા જોશે. થમને ટચ કરી દો એકબીજા સાથે એકદમ જેન્ટલી, વેરી જેન્ટલી, જોરથી નહીં. અને પોતાના ખોળામાં રાખી દો. ધીરે થી આંખને બંધ કરી દો. ભૂત અને ભવિષ્યમાં ભટકવાની એક પ્રકૃતિ થઈ ગઈ છે આપણી, ટેવ પડી ગઈ છે. ધ્યાનના માધ્યમથી, ધ્યાનની પ્રવૃત્તિના માધ્યમથી વર્તમાનમાં આવીને કંઈક અનુભવ કરવાની પ્રકૃતિને ઉજાગર કરવાની કોશિશ કરે છે. સો સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ રાઉન્ડ, જસ્ટ ફોલો ધ મ્યુઝિક.
Stomach expands. Breathe out. Stomach partially.
Breathe in, get to the rhythm. Breathe out. Don't stress up yourself. Be relaxed. થોડી વાર માટે હવે આપણે પ્રાકૃતિક શ્વાસોશ્વાસને જોશું આ જ પ્રમાણે. પણ હવે તમને કોઈ રધમ નહીં આપવામાં આવે, એક નેચરલ રીતનું સપોર્ટ મ્યુઝિક સાથે સાથે ચાલશે. પણ હવે તમારે તમારી પોતાની જે પર્સનલ બ્રીધિંગ પેટર્ન છે એને ફોલો કરવાનું છે. પર્સનલ બ્રીધિંગ પેટર્ન એટલે તમે જે રિધમથી શ્વાસ અંદર લ્યો છો અને જે રિધમથી છોડો છો એને એક્સપિરિયન્સ કરવાનું છે ફૂલતા અને પાછળ જતા પેટથી. તમારું પેટ ફૂલશે ત્યારે શ્વાસ અંદર જશે અને તમારું પેટ સીકુશે ત્યારે શ્વાસ બહાર આવશે. કોશિશ કરીને એક મેથમેટિકલ કાઉન્ટ સાથે શરૂ કરો, જેમાં શ્વાસ અંદર લ્યો ત્યારે મનોમન 1 2 3 4 અને શ્વાસ બહાર છોડો ત્યારે પણ 1 2 3 4 4. Make sure કે inhaling ના count અને exhalation ના count બંને similar હોય. અંદર જાતી શ્વાસ અને બહાર આવતી શ્વાસ સેમ નંબર કાઉન્ટ ને ફોલો કરે. તો બસ બેસિક નેચરલ બ્રેથ નું પેટર્ન સ્ટાર્ટ કરો. પેટ ફૂલે, પેટ સુકડે. Don't stretch yourself much. જેટલું આરામથી તમારા થી થાય એ પ્રમાણે કરો. Don't stress up yourself. Release the stress. So have a smile on your face. તમારા ચહેરા ઉપર એક સ્મિતની સાથે, આનંદ રેખાની સાથે, ફૂલતા અને સિકુડતા પેટને મહેસૂસ કરો. અને પેટના હિસ્સામાં પૂરી એકાગ્રતા. ફીલ ધ રિલેક્સેશન, ફીલ ધ હેપીનેસ વિધિન. That you have a smile on your face. It helps in these stressings. આટલી જ વાર માટે પણ બસ આ રિધમિક પેટર્ન્સને આપણે ફોલો કરીએ તો મન ઉપર સંસ્કાર પડે છે વર્તમાનમાં આવવાના. મન હલકું થાય છે, પ્રફુલ્લિત બને છે. પગની આંગળીઓને થોડું હલાવી દો, એકદમ ધીરે ધીરે. Move your fingers of the toe. હવે હાથની આંગળીઓને પણ થોડું થોડું હલાવી દો. એક્સપિરિયન્સ કરો કે આખું બોડી સ્ટીલ બેઠું છે અને હાથ અને પગની ફિંગર્સમાં આ મૂવમેન્ટ થઈ છે. એક્સપિરિયન્સ ધ એન્ટાયર બોડી સિટિંગ સ્ટીલ, વેરી સ્ટીલ. Very nice. બંને હાથને જોડીને તમારા ચહેરાની સામે લઈ આવો અને જોરથી રબ કરી દો. એટલી જોરથી રબ કરો કે તેમાં એક વાર્મની ફીલિંગ આવી જાય. ફીલ ધ એનર્જી વિધ ઇન યોર હેન્ડ. વર્તમાનમાં આવીને ઉભી રહેલી આ ઉર્જા છે. હવે તેને ખોલીને બંને આંખો ઉપર રાખી દો. સ્ટોપ રબિંગ એન્ડ પુટ બોથ યોર હેન્ડ્સ ઓન ધ આઈઝ. ફીલ એક્સપિરિયન્સ કરો કે હાથની ઉષ્મા, હાથની ગરમી આંખોને સ્પર્શ કરી રહી છે અને પછી આખા ચહેરા ઉપર આ હાથને ફેરવતા ધીરે ધીરે હાથ નીચે લઈ આવો અને એકદમ હળવાથી આંખોને ખોલી લો. મોક્ષ માર્ગે આગળ જતા જેટલી ઉર્જા આપણી જે ભૂતકાળમાં અટકી ગઈ છે બસ ત્યાંથી બહાર કાઢવાનું છે, તેને ત્યાંથી બહાર લાવવાનું છે અને એને સમ્યક રીતે વર્તમાનમાં ઇન્વેસ્ટ કરીને આ જીવનને સફળ કરવાનું છે. આ સેશનમાં મારી સાથે રહી આટલું સરસથી સાંભળવામાં થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર બીંગ વિથ મી.
જય શ્રી કૃષ્ણ.